А то પુરુષોત્તમ પ્રકાશમાં તમને ઉધડા લીધા હો. તમને થાવ કાઢી જ નાખ્યા નહીં, તોય રાજી હતા પાછા. એ મોટી વાત છે ને. એટલે છાતી વાળા કહેવાય ને, નતર તો અહીંયા આવતો ન રે. અદભુત પુરુષોત્તમ પ્રકાશની કથા આપણે સાંભળી. હવે આપણે વચનામૃત ઉપર જવું છે. કેટલામું છે? 63મું. 62માં શું આવ્યું હતું? ભગવાનના 39 જે ગુણ છે સંતને વિશે કેમ આવે? શું ઉપાય મહારાજ બતાવ્યો? ક્યારે ભગવાનના ગુણ સંતની અંદર આવે? કોઈ કહે છે? ભગવાનનો નિશ્ચય દ્રઢ જેમ થાય તેમ ભગવાનના જે ગુણ એ સંતને વિશે આવે. ભગવાનને કોઈની જેવા ન જાણે, ભગવાન જેવું કાંઈ ન જાણે. બે વસ્તુ યાદ રાખજો, ભગવાન જેવા કોઈને ન જાણે અને ભગવાન કોઈના જેવા ન જાણે. ભગવાન કોઈના જેવા નથી, ભગવાન જેવું કાંઈ પણ નથી. ભગવાન જેવા તો એક ભગવાન જ છે અને બધાથી પર છે. બધાને ઐશ્વર્યને દેનારા છે, બધાને પ્રતાપ દેનારા છે એમ જાણે તો ભગવાનના જે ગુણ છે સંતને વિશે આવે છે. પછી ભગવાન જેવા ભગવાન જ છે એમ જાણતો હોય તો ગુણ નથી આવતા, બીજો પ્રશ્ન. એનું શું કારણ છે? તો મારે શું બતાવ્યું? એ બીજમાં ફેર છે. હું કીધું મહારાજે બીજમાં ફેર છે, એમાં ભગવાનનો વાંક નથી. આસુરી આત્મા છે તો મહારાજ કે એની અંદર કોઈ દી ગુણ આવે નહીં. ન આવ્યાનું કારણ તો કે આસુરી આત્મા એની બુદ્ધિની અંદર દ્રોહરૂપી દોષ પેસી ગયો છે કે જેને કારણે એની અંદર ભગવાનના ગુણ પછી આવતા નથી. એ સરસ આપણે સાંભળ્યું. હવે સાંભળી આપણે 63મું વચન. જોઈએ એમાં મહારાજ શું કહેવા માંગે છે. સંત 1876 ના ફાગણવદી સપ્તમીને દિવસ, તમે બધા યાદ રાખવાના છો ને, પાઠ તને પૂછવાનું છે આજે. હો સભા ફરીને વાંચો. સંત 1876 ના ફાગણવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા. અને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, ધોળું હિરકુનનું ધોતિયું માથે બાંધ્યું હતું, ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર બિરાજમાન હતા, અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા બિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નૃસિંહાનંદ સ્વામી પૂછ્યું, જે ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? 62 ને મળતું 63મું વચરામ છે. નિશ્ચયનું બહુ જયારે મહિમા કીધો ત્યારે નૃસિંહાનંદ સ્વામી મહારાજને શું પ્રશ્ન પૂછ્યો? મહારાજ, નિશ્ચય પાકો છે કાચો છે ખબર કેમ પડે? અને નિશ્ચય જેને કાચો હોય એને સંકલ્પ કેવા થાય? સંકલ્પ ઉપર ખબર પડે પોતાને નિશ્ચય કેવો છે. બહુ સરસ પ્રશ્ન છે. પછીજી મહારાજ બોલ્યા, જે જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય, અને જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. પહેલું કારણ બતાવ્યું, ભગવાનમાં સામર્થ્ય દેખાય તો તે આનંદ થાય, અને સામર્થ્ય ન દેખાય તો મન ઝાંખું થઈ જાય. અને ભગવાન તો કેવા છે? સ્વતંત્ર મૂર્તિ છે, ક્યારેક સામર્થ્ય જણા ને ક્યારેક ન પણ જણાવે. પણ લિંગટ ગાંઠ વળી ગયું હોય તો સામર્થ્ય જણાવે તોય ભલે, ન જણાવે તોય ભલે, એને કાંઈ વાંધો આવે નહીં. કરિયાણા મહારાજ પધાર્યા, મીણબાઈ કેટલાયને સત્સંગ કરાવેલો, અને મહારાજ પધાર્યા એટલે બધાને ભેગા કરેલા. પણ મહારાજે માનુષિક ચરિત્ર કર્યું, કોઈક આવીને કીધું મહારાજ તમને બાબા સાહેબ પકડવા આવે છે. અને મારે તો રાડે રાડ મેળ્યા બોલાવા. મીણુબાઈને કે જલ્દી કરો જલ્દી કરો, મને હંગરી દો, નહીં તો હમણાં બાબો સાહેબ આવશે અમને પકડી પાડશે. મારે નહીં કે પણ મારે હંગરવાય કે હા, મારે કે ડામ ચેમ હંગરી દો ને તમે તારે ડામ ચેમ હંગર્યા બોલો. માથે બે ચાર ગોદડા ગાડલા નાખ્યા પણ આખો ડામચ્યો ધ્રુજાવે. મીણબાઈને પાકો નિશ્ચય હતો, કાંઈ સંશય થયો નહીં. પણ મીણબાઈએ જેને સત્સંગ કરાયો તો એ બધાને મળ્યા પાયા હચમચવા. મીણબાઈને કેલા કેદાડાને તમે કહેતા સ્વામિનારાયણ ભગવાન છે, બગડો હું રાખ ભગવાન કે. અરે ભગવાન તો અનંત કરોડો બ્રહ્માંડના માલિક છે, એની મરજી વિના સુકું પાંદડું ભાંગે નહીં. અને આ તો જો બાબા સાહેબનું નામ સાંભળ્યું તો ડામસ્યો ધ્રુજાવ્યા છે, સંશય થઈ ગયો. પછી મીણબાઈ થયું ન રહેવાનું, મનમાં વિચાર થયો મને તો વાંધો નહીં આવે પણ આ બધાનો મોક્ષ બગડશે. મહારાજને કે મહારાજ તમે પોસાય તેવા માનુષિક ચરિત્ર કરશો તો મને કોઈ સંકલ્પ થાય એમ નથી, પણ આ બધાના આંડલા ફૂટી જાહે. અને તમને કોણ ડરાવનારો, તમે તો અનંત કરોડો બ્રહ્માંડના માલિક છો, બધું તમારું ધાર્યું થાય તો વળી બાબો સાહેબ કઈ વાડીનો મૂળો તે તમને મારી શકે. અને ત્યાં તો મહારાજ દામચંદ ધક્કો મારીને સ્લાંગ મારીને નીચે ઉતર્યા. મહારાજ કે અમને ખબર નહોતી, મેં ઓડા મોટા શીખી, હવે જોઈ લે બાબા સાહેબને. મીણબાઈને કે તમે સાંભેલું લો, જાય હામે કે બાબા સાહેબને ભૂખ આકર નીકી. અને પછી મહારાજને મીણબાઈને બધા બહાર આવ્યા. મહારાજ હાથમાં ભાલો લીધો અને તલવાર લીધી ને કેળે કટાર બાંધી અને ગામની બહાર નીકળીને મારા ડાબો પગ જોરથી પૃથ્વી પર પછાડ્યો, આખી પૃથ્વી ધણધણવા લાગી. અને એવો ભયંકર અવાજ થયો, બાબા સાહેબના ઘોડાને હાથી નૂટ્યા બધા હતા ને બધાના કાનના પડદા તૂટી ગયા, સૈનિકોને કાનના પડદા તૂટી ગયા. અને બદલા બધા જાતા થામે ને બદલે આમને તેમણે બધા ભાગમ ભાગ મળ્યા કરવા. બાબા સાહેબ કહેલા પણ હામે જાઓ હામે જાઓ, પણ બધા હામે મળ્યા હમુના દોડા પોતાને આમાં. અને બાબા સાહેબ જ્યાં મારીને સામું જોઈને તો હજારોનું સૈન્ય હોય એવું દેખાણું. અને બાબા સાહેબ પાછો વળ્યો, તીદુનો ગયો એ ગયો, પછી હજી સુધી નથી આવ્યો. ભગવાન ગમે તેવા ચરિત્રો કરે તો સંશય ન થાય, નતર કેવું ભગવાન ઐશ્વર્ય દેખાડે ઐશ્વર્ય પ્રતાપ દેખાડે તો હોભાવ થાય. જરા કે માનુષિક ચરિત્ર કરે અને ઐશ્વર્ય ન દેખાડે એટલે તરત સંશય થાય. તે દાડે ને આજે હોત, આજે માનો કે સત્સંગમાં કે દેશકાળ આવે અને સંકલ્પ ઉઠી જાય કે મારો હું થશે તો સમજવું કાંઈક નિશ્ચયમાં ફેર છે, કાંઈક નિશ્ચયમાં ફેર છે. બાકી ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરિ નિશ્ચય હોય ને તો ઉગમણાનો આથમણ ઉગે ને તોય સંકલ્પ ન ઉઠે. મારો મહારાજ કોઈ દી, મારો મહારાજ કોઈ દી અન્યાય ન કરે, ને ઘેરે દેર છે અંધેર નથી એમાં કોઈ દી સંકલ્પ જ ન થાય. નતર તો જીવને કેટલાય સંકલ્પ થઈ જાય. બોલો, એક કારણ બતાવ્યું. કયું બતાવ્યું? ભગવાનના સ્વરૂપમાં ફેરફાર થાય તો સંશય થઈ જાય, એક કારણ. બીજું બતાવે છે અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં, ત્યારે ભગવાનમાં અવગુણ પઠે. જે હું આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડાઘાટ ટાળતા નથી. એવી રીતે ભગવાનમાં દોષ પરઠે અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો દોષ ભગવાનને વિશે પરઠે છે. જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે. એવી રીતના જેને અંતરમાં ગાઢ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. પ્રશ્ન હું તો યાદ રહ્યો, તમને પ્રશ્ન યાદ રહ્યો? ત્યારે પ્રશ્ન યાદ રહે ને તો જવાબમાં મજા આવે. યાદ રહ્યો પ્રશ્ન હું હતો? જેને નિશ્ચયમાં ફેર હોય, નિશ્ચય જેને કાચો હોય, એ ભલન ભજન કરતો હોય પણ એને ગાઢ સંકલ્પ કેવા હોય, એવો પ્રશ્ન છે. બાકી પાકા નિશ્ચયવાળાને તો કોઈ દી સંકલ્પ ઉઠે જ નહીં. મારે પહેલું કારણ હું બતાવ્યું, ભગવાન સામર્થ્ય ન જણાવે તે દાડે સંશય થઈ જાય. બીજું કારણ, મહારાજ કે પોતાની અંદર કોઈ અયોગ્ય ગાઢ સંકલ્પ થતો અને ટાળવા માટે મહેનત કરતો ન ટળે, પછી યાદ રાખજો એનું મન ક્યાં સુધી પગે, ક્યાં સુધી પગે? ભગવાનમાં સંશય કરે. આ ભગવાનો ટાળી ન નાખે, કેટલું ભજન કરું છું, કેટલી પ્રાર્થના કરું છું, કેટલા સાધન કરું છું, માટે રખે ને ભગવાન નહીં હોય તો એનો સંકલ્પ ત્યાં સુધી પોગે. નિશ્ચય તો બહુ મોટી વાત છે. ભગવાનના સ્વરૂપ નિશ્ચય થઈ ગયો એટલે એને મહારાજને તીડી જવો પડે પણ એને કોઈ દી સંકલ્પ ન ઉઠવો જોઈએ, બસ મારો મહારાજ તો ભગવાન જ છે. કેટલી જોરદાર વાત મહારાજ કરે. વડતાલના પાંચમાં મહારાજ કે ભક્તની અંદર કદાચ કચાશ હોય કોઈ પ્રકારની, પણ જેનું પોતે ભજન કરે છે એની બાજુ એનો કોઈ દી સંકલ્પ ન ઉઠે તો મહારાજ કે ભક્તને પણ નિર્ગુણ જાણવો, એ આજ નહીં તો કાલ નિર્ગુણ થશે. ભગવાનને જેવા હમશે, ભગવાન એને એવો કરે જ. મારાના વચનો છે, જેવો મને સમજે એવું હું ભક્તને કરી દઉં છું. પણ હજુ વાત ક્યાં છે ખબર, એ દાખલો કરે છે કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ માન વગેરે કોઈ પણ પ્રકારનો અંતઃશત્રુ છે અને ટાળવા માટે દાખલો કરે છે અને ટળતો નથી, પછી ભગવાનનો વાંક કાઢે છે, એની મોટી ભૂલ છે. એને શું વિચારવું જોઈએ, મારો દાખલો સાચો ભગવાને સાચા, પણ હજી મારો દાખલો ઓછો પડે છે. શું વિચારવું જોઈએ, એને મારે જેવડો દાખલો કરવો જોઈએ એવડો દાખલો મારો નથી. બાકી સમ્યક દાખલો કરું તો ભગવાન રાજી થાય જ, અને મારા અંતઃશત્રુને ટાળે જ. એમ જો સંકલ્પ ઉઠે તો પાકો નિશ્ચય, અને જો સંકલ્પ અયોગ્ય થઈ જાય કે ભગવાન કહેવાય છે તો રખે ને, એની અંદર પણ એવો દોષ હશે. પોતાનો ટળપે ક્યાં સુધી પગે, ભગવાન પણ ભગવાનમાં પણ આવો કાંઈક દોષ હશે, પણ એ મોટા છે તેને કોણ કહે. મહારાજ કે અને નિશ્ચયમાં સંશય થઈ ગયો કહેવાય, અને એવો ભગત મોક્ષને માર્ગે હાલી શકે નહીં. બાકી ભગવાન જે કરતા હશે એ રૂડું જ કરતા હશે. ભગવાનનો ભક્તો કોઈ પણ કાર્ય કરવા માટે મસ્તતો હોય, સફળતા મળે તેમ માને મારા મારની કૃપા, નિષ્ફળતા મળે તેમ માને મારા મારની ઈચ્છા. એ જિંદગીમાં કોઈ દી સંશયને ન પામે કોઈ દી, કારણ કે ભગવાન કેમે કરીને ભક્તનો મોક્ષ કરવા ઈચ્છતા હશે ભક્ત સ્વયં ને જ જાણતો. મહાભારતનો એક નાનકડો પ્રસંગ તમને કહું. ગટુરગચ્છ મરાણો ને આગલી દી અભિમન્યુ મરાણો, બીજી દી ગટુરગચ્છ મરાણો, એટલે પાંડવ પક્ષમાં છુનકારો છવાઈ ગયો અને બધા દુઃખી દુઃખી થઈ ગયા, બધા રડે. કારણ કે બે લાડકવાય દીકરા જતા રહ્યા. યુધિષ્ઠિર મહારાજા પર રે, અર્જુન રડે, પણ એક બાજુ ઉભા હોવા દ્વારકાધીશ મલક 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 મોઢું મલકાવે. યુધિષ્ઠિરના મનમાં થયું, આને તો ગજબ કરી, સંશય થયો. કેવો થયો ખબર, હરખેના ઉપરથી આપણા પક્ષમાં છે, છાના કૌરવના પક્ષમાં તો નથી ને. આપણા આખા પક્ષની અંદર દુઃખ છવાયું, આપણા જ હોય તો તને દુઃખ થવું જોઈએ ને. આ મલક મલક મોઢું મલકાવે, રખેને કઈ ફેરતો નથી ને, ન રહી શકે. યુધિષ્ઠિર મહારાજે ભગવાનની પાસે પૂછ્યું, કૃપાનાથ આ બધા રડી રહ્યા છે ને તમે મોઢું મલકાવો, આપને કળા અમે કળી શકતા નથી, માટે કૃપા કરો, હકીકત કહો શું છે. અને ત્યાં દ્વારકાધીશ કહે, યુધિષ્ઠિર હું હસું છે, એનું કારણ એ છે અત્યાર સુધી હું નિર્ણય નહોતો લઈ શકતો કે પાંડવોનો વિજય થશે કે કૌરવનો વિજય થશે, હું ડિસિઝન નહોતો લઈ શકતો, પણ આજ મને આનંદ છે, આજ હું છાતી ઠપકારીને કહું છું તમારો વિજય થશે ને કૌરવનો પરાજય થશે. અરે કૃપાનાથ, ગટુરગજ ગયો ને અભિમાન્યુ ગયો ને પાસે એમ કોઈ વિજય થશે, અને આ સુધી નિર્ણય નહોતા લઈ શકતા, એનું કારણ શું. ત્યારે ભગવાન દ્વારકાધીશે કીધું, સાંભળો, અત્યાર સુધી હું નિર્ણય નહોતો લઈ શકતો, એનું કારણ એવું હતું, કર્ણની પાસે એક અમોઘ શક્તિ હતી, વૈજયંતી નામની અમોઘ શક્તિ હતી, અને એવી ગજબ શક્તિ હતી એ જેનું નિશાન તાકી અને શક્તિ છોડે નિશ્ચયનો એ પ્રાણ લઈ, એને હું પણ રોકી શકું એવી પોઝિશન નહોતી, અને એ શક્તિ એને અર્જુનને માટે રાખી મૂકી હતી. અર્જુનને માટે શક્તિને સાચવતો હતો, પરંતુ આજે ગટુરગચ્છ અને કર્ણ બે આમને સામને આવી ગયા, અને ગટુરગચ્છે ભયંકર યુદ્ધ આદર્યું, અને કર્ણને પણ ભીહમાં લઈ લીધો, અને યુદ્ધની જયારે બોથરાટી બોલાવવા માંડ્યો ત્યારે કર્ણને એમ લાગ્યું કે હવે નહીં બચાય, પોતાની જાતને બચાવવા માટે એને વૈજયંતી શક્તિ છોડી દીધી, જે વૈજયંતી શક્તિએ ગટુગચ્છનો પ્રાણ લીધો, પણ અર્જુન હવે શેપ બની ગયો. હવે અર્જુન માથે ભય નથી, અર્જુન જીવંત રહેશે, તમારો નિશ્ચય વિજય થશે માટે મને આનંદ છે. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે પગ પકડ્યા. અને યાદ રાખો, એટલા માટે જ મહારાજે મધ્યન 11માં કીધું, અર્જુનને જેવી સ્વરૂપ નિષ્ઠા છે એવી યુધિષ્ઠિરને નથી. યુધિષ્ઠિરને તો કેટલી વાર સંકલ્પ થઈ ગયા, બોલો, ઘડે કામ થાય, ઘડે કામ થાય, ઘડે કામ થાય, ઘડે કામ થાય, નિશ્ચયમાં કોઈ સંશય ન થાય એ મહાવિરલ પુરુષ જાણવો, અને એના પર ભગવાન અઢળ કરાય જતા, કોઈ સંશય જ ન થાય. અર્જુનને કોઈ સંશય ન થયો, યુધિષ્ઠિરને વારંવાર સંકલ્પ થયો. અને જો અર્જુનને સંકલ્પ સ્વરૂપ નિષ્ઠામાં કોઈ દી ન થયો તો ભગવાનને કેટલો બધો પક્ષ અર્જુનનો રાખવો પડ્યો. મહાભારતના યુદ્ધમાં બોલો કોણ, ગોપાલ સ્વામી વાતમ લખ્યું ને, સુધન્વા કેટલો તાકાત વાળો હતો, ગજબની તાકાત ધરાવતો હતો અને ભગવાનનો ભક્ત પણ હતો. પરંતુ યાદ રાખજો, ભગવાનનો ભક્ત હતો પણ ભગવાનનો શરણાગત ન બની શક્યો, અને પરિણામે ગજબની તાકાત હતી. ન તો એને કેવા કેવા સંકલ્પ કર્યા. અરે પહેલી વાર યુદ્ધના મેદાનમાં અર્જુન જયારે સામે આવીને ઉભા રહ્યા ને, ત્યારે સુધન્વાએ સંકલ્પ કરીને બાણ છોડ્યું કે જ્યારથી મને શ્રી કૃષ્ણ મળ્યા છે ત્યારથી એના સિવાય ક્યાંય પણ મારી નિષ્ઠાનો બંધણ હોય તો મારું બાણ અર્જુનના માથાને કાપી નાખો. ભગવાનને સામે પ્રતિજ્ઞા લેવી પડી કે મેં રામ અવતાર ધારણ કરી, પૂર્વે જેટલા જેટલા અવતારથી બધા ધારણ કરી જે કાંઈ પુણ્ય કર્યું હોય એના બદલામાં સુધન્વાનું બાણ કાપી નાખો. સુધન્વાનું બાણ કપાવું. સુધન્વાએ બીજો સંકલ્પ કર્યો, જ્યારથી મને ભગવાન કૃષ્ણ મળ્યા ત્યારથી નારી માત્રનો એક ઘાટ અયોગ્ય ન ઉઠ્યો હોય તો મારું બાણ અર્જુનના બાણને કાપી નાખો. ભગવાનને આમ ઈજ તાકાત મૂકવી પડી કે હજારો ગોપીઓની સાથે રહ્યા પછી પણ ઉર્ધ્વ રહેતા જો હું રહ્યો હોઉં તો મારું બાણ સુધન્વાના માથાને કાપી નાખો. અને છેવટે સુધન્વાનું માથું કાપ્યું. પણ કહેવાનો મતલબ, સુધન્વા ભગવાનનો ભક્ત હતો પણ શરણાગત નહોતો. શરણાગત પણ નથી એટલો ભગવાનના વિશ્વાસમાં ફેર છે, નિશ્ચયમાં કંઈક કચાશ છે. ભગવાનનો જે નિશ્ચય કરે ભગવાન એની રક્ષા કરે. પહેલી વાત પ્રસિદ્ધ છે ને, મહારાજ વડતાલ બાજુ જતા હતા, એક જગ્યાએ પાણી પવા ગયા માણકીને, એટલે દરબારો બધા હાર્યા હતા, મહારાજ પાણી પાતા હતા. એમાં એક બીબડી આવી અને બીબડે મારાને પ્રાર્થના કરી, સહજાનંદ સ્વામી અમારી રક્ષા કરના, અમ પણ નજર રાખ્યો. મારે ત્યાં સારું રાખશું. બીજી વાર કીધું, સહજાનંદ સ્વામી અમ પણ નજર રાખ્યો, મારે ત્યાં રાખશું. ત્રીજી વાર કીધું, સહજાનંદ સ્વામી અમ પણ નજર રાખ્યો, મારે ત્યાં રાખશું. અને ચાલતા થયા ને ત્યારે દરબારો બધા મારાને કે, મારા તમે શું નજર રાખશો? મહારાજ કહે, જેવું તમારું કલ્યાણ એવું બીબડીનું કલ્યાણ. દરબારો કહે, પણ મહારાજ અમે તો 6-6 મહિના ઘરની હામું જોતા નથી, તમારી પાછળ ઘોડા દોડે રાખી, અને જેવું અમારું કલ્યાણ એવું બીબડીનું કલ્યાણ, અને મહારાજ આટલું બધું ફળ શા માટે? અને ત્યારે મહારાજ બહુ સરસ બોલ્યા, મહારાજ કે સાંભળો, તમારે માથે મોટા મોટા પાઘડા હતા તો તમને કોઈને ન કીધું, અમ પણ નજર રાખ્યો. મને જ કેમ કીધું અમ પણ નજર રાખ્યો? એનો મતલબ, એ બીબડી અમને ભગવાન જાણ્યા, અને અમને ભગવાન જાણી કીધું અમ પણ નજર રાખ્યો. અને જે મને ભગવાન જાણે ને મારા પર વિશ્વાસ મૂકે એના પર હું નજર ન રાખું તો કોણ મને ભગવાન કહે? માટે બીબડીનું તમારી આર્ય કલ્યાણ. એટલે નિશ્ચયની બહુ મોટી વાત છે. અને ભક્તો, શિબિરમાં બીજી ત્રીજી વસ્તુ તો દ્રઢ થતી જ છે, પણ હું સમજું છું શિબિરનું જમવા પાસું સર્વ કરતાં શ્રેષ્ઠ કયો હોય તો ઉપાસનાનું પાસું છે. હાચો ભગવાનનો ભગત થઈ શકે છે, નતર તો આ કાળા ને ધોળા ને પીળા ને લાલ ને પહેરતા થાકતો જ નથી. કહો નિવેદન આ તેને કેટલું કરે, કેટલું કરે. હવે ખરેખર મહારાજ મળ્યા પછી કાંઈ જરૂર નથી, કાંઈ જરૂર નથી, અને કોઈ નડતું નથી, મન ન નડે દો. મહારાજ ખબર કરિયાણા પધારેલા, પછી મહારાજ કાળુ મકવાણી ઘેરે ગયા, તે ઘર બંધ હતું. મહારાજ કે આ ઘર કેમ બંધ છે? ખોલો તો ખોલ્યું ને તો એના કેટલાય પેઢીના બધા હુરા પૂરા કે શું કે, ફણા ફળા ફળા ફળા, એ હુરા પૂરા ના ફળા હોય તમને ખબર? ઘણા કે અમારા અમારા હુરા પૂરા, હુરા પૂરા એટલે હું તમને ખબર, હુરા પૂરા એટલે હું કોને ખબર છે? હું શાંગ કરો તો પાળીયા એટલે હું ભલામણા ભૂત થયા ને હુરા પૂરા કહેવાય. મરીન જેની મુક્તિ ન થાય ઇહુરાપુરા લ્યો તે મહારાજ અમારા બધા પૂર્વજો છે. મહારાજ કહે આને કાળુભર નદી પધરાઈ દેતો, પણ મહારાજ એને કાળુભર નદી પધરાઈ, મહારાજ કે જવા જ દઉં તમે તારે. મહારાજ કે મારે નડે નહીં. મહારાજ કે નડવાની ક્યાં વાત કરો, મોક્ષ કરી નાખ્યા તો હાલો ઉપાડો. અને ગાહડો ભર્યો મોટો. અને મારા સંતો ભક્તોની સાથે આવ્યા કાળુભર નદીમાં. મહારાજ કાળુ બાવળિયાને કહે જરાક અંદર ઉતરો, લીટો લીટો કરો, તમને ખબર પડે વિશ્વાસ. બે લીટો કર્યો પાણીનો, અને પછી મહારાજ એક એકને મુકતા જાય, એક એકને મુકતા જાય, ત્યાં લીટેજા અટકી જાય, લીટેજા અટકી જાય. એક તો ચાંદીની આંખી વાળો મોટો હતો. મહારાજ કે આ કોણ? તો કે આ અમારો મોટો ગઢિયેરો, કે ગૌઢેરો હું કે ગૌઢેરા, મોટા ગૌઢેરા. મારે કે એને મૂકો, એને જ આવા દો, કોઈની જરૂર નથી. પછી મૂક્યા ખરા. પછી કાળુ મકવાણા મારીને કહે, મહારાજ હવે બધાને શું થાય? મહારાજ કે બધાનો મોક્ષ થઈ ગયો, કે અમે મળ્યા એને, અમારી દ્રષ્ટિ એના ઉપર પડી, બધાનો મોક્ષ થઈ ગયો. મહારાજને કહે, પણ મહારાજ ખાતરી શું? અને એ જ વખતે મહારાજે કાળુ મકવાણાને એવું દેખાડ્યું, બધાએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી કરી ભૂમા પુરુષના લોકમાં જતા હોય. અને કાળુ મકવાણાને કહેતા ગયા, અમે બળભાગી થઈ ગયા, બળભાગી થઈ ગયા. અરે તું ભગત થયો અને ભગવાન પ્રગટ મળ્યા. માટે કહું છું ભક્તો, ક્યાંય પ્રતીતિ નહીં, ક્યાંય કોઈ વાંકો વાલ નથી કરે. એમ નહીં તો ભલામણ હુરા પર અમને ન નડે, નડતા જ હોય તો. તમારે એકલાને છે એવું થોડું કે અમારે નહીં હોય કોક ને. ભગવાન ભજે ને કાંઈ ન નડે, યાદ રાખ, ભગવાન નો થાય ને કાંઈ ન નડે, કશું ન નડે. મહારાજ એકવાર ઝીંઝાવદર ગયેલા, અને અલૈયા ખાચરના ભાઈ જેઠસુર ખાચર, એણે મારાને વાત કરી. મારાને કે મહારાજ, એવું કહેવાય છે કે જેના કુળમાં એક ભગવાનનો ખરેખરો ભગત થાય ને 71 પર્યા તરે, વાત સાચી? મારે કે હાવ સાચી. કે મારાને કે, પણ મહારાજ મને નથી આ પડતી. મહારાજ કે તાર જોવું જ તો કે હા. અને મહારાજ એને એમ દ્રષ્ટિ ના કરી અને એને સમાધિ થઈને સીધા અક્ષરધામમાં ગયા. અક્ષરધામ એના બધા પિતૃઓ બેઠેલા, મહારાજ એવું દેખાડ્યું, અક્ષરધામમાં પિતૃઓ બેઠા હતા. તો એને વિશ્વાસ નો બેઠો જેઠસુર ખાચર, એ બધાની કે તમે ખરેખર મારા પિત્રીઓ છો? તો કે હા. તે તને શું લાગી છે? કે તો તમે અહીં કેમ પગ્યા? તો કે અલૈયો ભગવાન સ્વામિનારાયણનો ભગત થયો, એના પુણ્ય પ્રતાપ અમે બધા અક્ષરધામમાં પગ્યા. ને તને અમે તો ક્યાંય જમપુરીમાં ક્યાંય ના ક્યાંય આટા મારતા કે અમારો ઉદ્ધાર બધાને થઈ ગયો. તો ખાતરી શું તમે મારા પિત્રીઓ છો? તો કે હા, અમારે નદીને કાંઠે પીપર છે, પીપરથી 9 હાથ ઉગમણી બાજુ જાજે ને ખાડો કરજે, અને ન્યાયથી 1000 રૂપિયા નીકળે ને તો માનજે અમે તારા પિતૃઓ છીએ. અને પછી જેઠસુર ખાચર સમાધિમાં જાગ્યા. મહારાજ કે કેમ થયું જેઠસુર ખાચર? તો મહારાજ આમ તો બધાને આ જોયા, પણ હજી ખાતરી બાકી છે. એને કીધું છે નદીને કાંઠે પીપર, ને પીપરથી ઉગણવી બાજુ 9 હાથ દૂર ખાડો કરીને તેમાંથી 1000 રૂપિયા નીકળે ને તો આ પડે. મહારાજ કે હાલો ને અત્યારે જ કરીએ કે. અને અનેક સંતો ભક્તોની સાથે મહારાજ નદીને કાંઠે આવ્યા, અને જ્યાં પીપરથી 9 હાથ ખાડો કર્યો એમાંથી 1000 રૂપિયા નીકળ્યા. જેઠસુર ખાચર મારાના પગમાં પીડ્યા. મારણ કે મહારાજ, આપે સાચા, આપને કહેલા કેણો સાચા કે તમારો કોઈ ભગત થાય 71 પર્યા તરે હું અક્ષરધામમાં જોઈને આવ્યો. મહારાજ કે તારે તો 2 લાભ થયા, અક્ષરધામમાં પિતૃઓના દર્શન થયા ને 1000 રૂપિયા હતા મળ્યા સામેથી, કે ભગવાનનો ભગત થાય એને પછી કોઈ નડી શકે અને બધાનો ઉદ્ધાર કરી નાખો. નહીં ભરતભાઈ શું કહો તમે? ભરતભાઈ ઘેર એક ફેર મેં ઉત્સવ કર્યો, નહીં 7-8 વર્ષ થયા જબરો કર્યો. ખરેખર સત્સંગ કર્યા વિના જીવને ભગવાન ભજવાની રીતની જ ખબર નથી પડતી. કહો એમને માટા મારે સમજે, મંદિરે જાય તો લટાર મારીને પાછો આવતો રે, પણ અહોભાવ એ તો સત્સંગ કર્યા પછી જ પ્રાપ્ત થાય. અંતરમાં આઠું જામ મોજ વર્તે એ તો સત્સંગ કર્યા પછી જ વર્તે. આ મારજો માણાવદરના ભક્તો, હાવ હું કે ડૂકી ગયા હતા સત્સંગમાં, નહીં એમ લાગતું હતું કે હવે સત્સંગનું કેમ થાય. શાંતિ બધ બીજા ચિંતા જ કરતા, જયારે મને મળે ને ત્યારે એમ કે સ્વામી બીજું બધું તો ઠીક, પણ અમારું આવું પરસેદીનું ગામ, પણ એમ લાગે છે સત્સંગ ભૂહાઈ જા હા, કે કાંઈક મહેરબાની કરો, કેવું શિખરબદ્ધ મંદિર, પણ મંદિરે કોઈ ડોકાતું નથી. અનભક્તો પારાયણ થઈ, બીજી શિબિર થઈ, રંગ લાગી ગયો મંદિરે ભરચક, અને હરિભક્તો જીવન પણ બદલી ગયા, દિવ્ય જીવન થઈ ગયા. આ ધનુર્માસમાં 15 જણાએ તો ચાંદ્રાને વ્રત કર્યું, બોલો. માઘ સ્નાન, નતર અરે માઘ સ્નાન ની ક્યાં કરો, ચાંદ્રાણી એક ટંક ઓછું ન કરી, એકાદશી દિવસે રોટલા ઝાપટનારા બધા ચાંદ્રાણી કર્યા 15 જણા, સત્સંગથી શું ન થાય. સત્સંગ છે અને ભક્તો મંદિર અને સત્સંગ બે વસ્તુ બહુ મહત્વની. મંદિર હોય તો સત્સંગ થાય. તમને કહું લગભગ 5-1 વર્ષ પહેલા પરમ પૂજ્ય મહારાજ શ્રી એમને આજ્ઞા કરી, સ્વામી ઘોરા ગામમાં આપણે મંદિર કરવાનું છે ને તમે આટો મારતા હો, થતા હો જાઓ, સભા કરતા હો. અમે ગયા દરબારોનું ગામ, 20-25 ભેળા થયેલા, પણ મનમાં મેં વિચાર કર્યો આમાં કેમ સત્સંગ ઘડે, આને આમ આમ જોવો ને સામે તો તમને વિચિત્રપણું દેખાય. પણ બાપુજીની આજ્ઞા હતી એટલે બીજું તો કાંઈ બોલાય નહીં. આપણે જૂનું હતું ખંડેર જેવું મંદિર, પણ બાપુજીની આજ્ઞા હતી એટલે મંદિરનો પાયો નાખ્યો અને ભક્તો મંદિર નિર્માણ થયું. જો ગામના 3-4 લાખ રૂપિયા જ હતા, એમાં સ્વયં પરમ પૂજ્ય લાલજી મહારાજે પણ 5 લાખ રૂપિયા જેવા આપ્યા. સરદાર મંદિરમાંથી મારીની આજ્ઞાથી 7-8 લાખ રૂપિયા નાખ્યા અને મંદિર પૂરું થયું, પ્રતિષ્ઠા થઈ. હમણાં 3 દાડા પહેલા હરિભક્તોનો આગ્રહ હતો, સ્વામી તમે આણંદની પારણમાંથી આવો ને આવો. મેં કીધું પણ ક્યાંથી આવું, કેવી રીતે આવું? મને કે એક કામ કરો, રાતે પારણ પૂરી કરી 12 વાગે અમારા ગામમાં આવતા, રાત રોકાય અને સવારમાં સભા કરજો 6 વાગે અને પછી પાછા વહી જજો, 8 વાગે પધરાવણી છે ને. મને કે મેં કીધું હા. પછી મેં ગયા, પણ ભક્તો 200 જણા માખ સ્નાન કરે, 200 જણા દરબારનું ગામ, આખું દરબારનું ગામ 200 જણા માખ સ્નાન કરે. તમે એમ નહીં માનતા, દરબારોમાં સત્સંગ તે દાડે હતો, આજે એવો જ થાય. કોઈ કરાવનારો જઈ સમજણું કરાવનારો જઈએ, થેલમાં થાય. 200 જણા માખ સ્નાન કરે અને સવારના પોરમાં 6 વાગે 5-6 વાગે તકડે ઠઠ મંદિર ભરેલું, ત્યારે મનમાં એમ થાય કે મુમુક્ષુનો તૂટો નથી. મેં પછી સભામાં કીધું અને હકીકત તમને કહું, અમને મંદિર બંધાવવાની બહુ પ્રેરણા મળી હોય ને તો કોઈ કારણ હોય ને તો મેઘવા ગામ બન્યું છે, આ ઘોરા ગામ બન્યું છે, જેમાં આશા જ ને હુકાઈ ગયેલો મોલ દેખાતો બોલો, એમાં પાણી પાઈ લીલો થયો. એટલે એમ નક્કી થયું કે મંદિરો થાય તો સત્સંગ થાય, થાય ને થાય જ, મંદિરો થાય તો સત્સંગ થાય. અને જેટલા મંદિરો થયા એને નક્કી કર્યું પાછ સંતો પાર્ષદો વર્ષમાં 2 ફેરી 3-4 દાડા રોકાવા જોઈએ, સત્સંગ થશે ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. બાકી બધું થાય, કદાચ કરોડોપતિ થાય, કબજોપતિ, તમે કઈ મોટી ધાડ મારી તોય મરી જવાનું. સમય વાતો લખી કે રૂપિયાવાળો કાંઈ હોને કઢી કરીને ખાઈશ, હે એ ચણાના લોટની કઢી કરીને ખાતો હશે, એને એક દાડો ભેગા થઈને ઠૂઠામ દેહે ભાગીશાળે તો એ મોક્ષનું કામ સિદ્ધ કરી લે. અને મોક્ષના કામને સિદ્ધ કરવા માટે સત્સંગ વિના ક્યારે સંવિત ન બની શકે, સત્સંગ વિના કોઈ મોક્ષનો માર્ગ ચડે જ નહીં. એટલા માટે ભક્તો મંદિરો બાંધવા માટે બહુ રસ ધરાવીએ છીએ, નતર કે અમારે કે સરદારમાં કરોડો રૂપિયા કે બેંકમાં બેલેન્સ નથી બોલતું, વધે જ જાય. ઓન દહ કર્યા નવા ખાતમુહૂર્ત દિવાળી પછી અને કરવાના છે, કારણ કે સત્સંગથી મહારાજ બહુ રાજી થાય, મંદિરોથી બહુ રાજી થાય. નવો સરદારનું કામ પૂરું થયું. આમ જ્યાં કથા કરીને આ યજમાનને પૂછ, તમને વાંધો ન હોય તો, જોકે મારીની કૃપાથી યજમાનો એવા જ મળે છે, તમને કંઈ વાંધો ન હોય તો જે ગામમાં તાણે ગામનું નામ દઈ, આ ગામમાં તાણે છે, ખર્ચો તમે બધા ચૂકવવાના, હરિભક્તોને સંતો ને હરિભક્તો રસોઈ આપવાનો સંકલ્પ તો છે, તમે આ પાડો તી રસોઈના ધોત્યાને જે રૂપિયા આવે એની પહોંચ સીધી આપી દેવું, એકાદ ગામની અંદર મદદરૂપ થઈ જવા હે, હરિભક્તો આ પાડે. હમણાં અમે આ ખાખરિયામાં કથા કરીને આવ્યા, અત્યારે જે 12 તારીખે પ્રતિષ્ઠા છે ને ખેડાસા, એમાં 2.5 લાખનો જ ફાળો છે, એ દરબારનું જ ગામ છે. હમણાં આણંદ મળવા મને આવ્યા, મને કહે સ્વામી ભલે શાંતિભાઈ છે, અત્યારે ભલે સત્સંગ નથી દેખાતો, 2 ઘર દેખાય છે, પણ સ્વામી અમારું ગામ એવું છે, એ ગામમાં સત્સંગ ઘોરા જેવો થશે, મારા બધા ભાયા તો છે કે એવો સત્સંગ થાય, આ જ તાણે છે. અને ભક્તો 18 લાખ રૂપિયાના ખર્ચે મંદિર તૈયાર થયું, 2.5-3 લાખનો ફાળો ગામનો છે, બાકી ટોટલી રકમ સરદાર મંદિરમાંથી આપી. હમણાં પ્રતિષ્ઠા આવે છે એટલે પ્રતિષ્ઠામાં થોડા ઘણા તૂટતા હતા અને કલરનું કામ બાકી, થોડા ઘણા એણે કરી દીધા, થોડા ઘણા અહીંથી થાય એટલે કલરનું કામ પૂરું થાય અને પ્રતિષ્ઠા ભવ્ય 6-8 તારીખે આવતી 8 તારીખે પારણ શરૂ થાય છે, 8-12 પારણ શરૂ થાય છે. અને મને વિશ્વાસ છે ગામમાં પણ ભવ્ય સત્સંગ થશે. બિપિનભાઈને ધન્યવાદ આપીશ, મને તો અહીંયા થોડુંક એમ લાગતું હતું કે શિબિર છે કેમ હા પાડશે, મેં કીધું પૂછી જુઓ, એના ભાગ જોર કરતા હશે તો હા પાડી દે, અને તરત બિપિનભાઈ હા પાડે, એમાં શું વાંધો છે કે ભક્તો સંતોને અને હરિભક્તો રસોઈ આપે કે સંતોને ધોત્યા ઉઢાડે, મને શું વાંધો, ખર્ચ બધો એકલા ચૂક્યો, એક પાયે પાયા આ શિબિરનો બોલો, સમજણ ને ધન્યવાદ કે તમે તારા વાંધો નહીં સ્વામી, બિચારા નાના ગામને મદદ થઈ જાય તો શું ખોટું છે, અને ખરેખર મદદ થશે ભક્તો. ને તો સંતો બહુ દાખલો કરે, આ ટ્રેન યાત્રાનું બધું કાઢે છે, એનું કારણ મંદિરો નિર્માણ થાય. આ વર્ષે જે ટ્રેન યાત્રા છે ને એની આવક બધી હરિમંદિરમાં નાખી દેવાની છે, ટોટલી આવક જે કાંઈ વધે બધું હરિમંદિરમાં. કારણ કે આટલા બધા મંદિરો બંધા, હમણાં 10 પ્રતિષ્ઠા થઈ જાય, પણ એકેય મંદિર એવું તો નથી જેમાં 5-7 લાખ રૂપિયા ન નાખો પડે, 5-7 તો નાખવા જ પડે. અને હવે છે ને મને એમ છે બીજે કોઈ મંદિર બંધાવવાનો બહુ સંકલ્પ એ નહીં કરે, કારણ કે મંદિર બંધાવવાની અત્યાર સુધીની પદ્ધતિ કેવી હતી ખબર, જે મંદિર બંધાવે એ સ્વામી શરત કરે કે જો ભાઈ એમ જેટલી વાર આવીને એટલી વાર ડીઝલના તમારે 500 આપી દેવાના. પણ પરમ પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી સરદાર મંદિર દ્વારા ડીઝલનું તો કોઈથી નહીં પૂછવાનું, અને જ્યારે જાય ને તેમ થોડા ઘણા લઈને જાય, અમને ખબર જ હોય એમ કે આના પગાર ચૂકવાનું, બાકી આના ચૂકવાનું, બાકી આના ચૂકવાનું, બાકી કાંક તો આપતું જવું પડે જેટલા મંદિર જાય એટલે મંદિરે. અને હમણાં અમે એક ગામમાં ગયા ને તે લાકડું અમને બહુ સારું ગમી ગયું, એટલે લાતીમાં ગયા હતા, બહુ સારું લાકડું હતું. અને એ કહે સ્વામી જોતું હોય ને તો જૂના ભાવમાં આવ્યું તમને આપી દઉં, તો કીધું આપી દો. 80 મંદિરનું લાકડું લઈ લીધું એકારે, આટલું તમે આપી છીએ મહારાજની આજ્ઞાથી. લાકડું, બારી બાવણા, ફ્લોરિંગ, ટાઇલ્સ, ધાબા લાદી, મૂર્તિ, સિંહાસન, હનુમાનજી, ગણપતિ, માણકી, આટલું તો આપી દેવાનું બધા ગામમાં. બીજા ગામમાં ઘટે વધારે આપવાનું. તમને કહું છું જ્યાં મંદિરો થતો રૂપિયા હોય ને તો આપજો, નહીં તો હળી જાહે પીડ્યા પીડ્યા. રૂપિયા કામ નહીં લાગે, ખરે ટાઈમે આ કામ લાગશે. હોય એ આપજો, એવું નથી કહેતો સરદાર થ્રુ બંધાત ને આપજો. જ્યાં મંદિર બંધાતા ને દેવના તાબાના થતો ને ત્યાં બધે આપે ને તમને છૂટ. આપણે એવું નાનું મગજ નથી રાખતા, હું સમજુ છું નાનું મગજ કોઈ રખાય નહીં, સમજાણું મગજ મોટું રાખો. જ્યાં પણ ઠાકોરજીનું કાર્ય સારું થતું ત્યાં તમ તાર આપો. અમને ખબર પડે ને કે ફલાણા ભગતે ફલાણ જગ્યાએ સેવા કરી, અમને બહુ આનંદ થાય. કોઈથી મનમાં એમ ન થાય કે એને ન્યા કરીને અહીં કેમ ન કરી, જ્યાં કરીને કરીને ભગવાન એનું સારું કરશે, જ્યાં કરીને. અને ભક્તો કોઈ પણ સંતો મંદિર બંધાવતા હોય, મંદિર બંધાવવું બહુ કઠણ કામ છે, અમારા અનુભવ છે, અને નંદ સંતોનો પણ અનુભવ છે, મંદિર બંધાવે એટલા બધા કઠણ છે. જેટલા મંદિરો બંધાય છે ને ત્યારે એમાંથી 50% હરિભક્તો એવા છે કે આપણે વાત કરતાં કરતાં મંદિર બંધાવવાની વાત કરતાં કરતાં આંખોમાંથી આંહોળા પડી ગયા હોય, કારણ કે એને ખબર હોય મંદિર નહીં થયા પડે, અને પછી બિચારા વાત કરતા હોય અને આપણે બીડું ઝડપીએ, મહારાજ કેટલા બધા રાજી થાય. શાંતિભાઈ તો પમદી વાત કરતાં કરતાં આણંદ આવ્યા, તો પમદી રડી પડ્યા, બોલે આંખોમાંથી આંહોળા પડી ગયા. સ્વામી અમને કલ્પનાય નહોતી અમારા ગામમાં આવું ભવ્ય મંદિર થાય, કારણ કે અમારી કેપેસિટી 2-2.5 લાખની, હવે 15-20 લાખનું મંદિર ક્યાંથી થાય. સ્વામી અમે તમારો આચાર્ય મહારાજનો ઠાકોરજીનો કોઈ ઉપકાર નહીં ભૂલીએ. મેં કે ઠાકોરજીને માનશો ને તો ઘણું છે, મહારાશ્રીને માનજો, અમારા તા કર્તવ્ય ફરજમાં આવે છે, માટે બંધાવીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ભગવાન તમારા ઉપર ને અમારા ઉપર બધાનો ઉપર રાજી થાય, અને મંદિરમાં જેણે જેણે સેવા કરી એના ઉપર પણ ભગવાન રાજી થાય. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, જે ગામમાં તાણ હોય ને એ ગામમાં વધારે મદદ કરજો. એમ કે કોઈ આ ગામમાં તાણ છે તે અર્થ ન પકડો, ને મારે આ ગામમાં જ આપવા. એમ ઘણી ફેરી જે ગામમાં ઢગલો થઈ ગયો તો મારે ન્યા જ આપવા, એમ તો આ આપી બેંકમાં મૂકશે અને બેંકમાં મુકાતા જ આવે. જે ગામમાં તાણ હોય એ ગામમાં આપજો. અને સંતો એમ કે આ ગામમાં તાણ છે, વચનમાં વિશ્વાસ તરીકે આપજો. અને તમને આમ આપણે ખુલ્લા કહી શકીએ, તમને મનમાં કોઈ દાડો કદાચ સંકલ્પ થાય, મન છે આપણે આટલી બધી સેવા કરી હતી સ્વામી એને આપ્યા છે કેમ, તમ તાર પૂછવાની છૂટ, રસીદ જ છે, સીધી રસીદ જ છે, અને તેમ છતાં એ ગામમાં પૂછવાની છૂટ. મંદિરો હશે તો સત્સંગ થશે, સત્સંગ હશે તો મારું નિશ્ચય દ્રઢ થાય, સત્સંગ વિના કોઈથી નિશ્ચય દ્રઢ થાય નહીં. ભલન ભજન સારું કરતો, આ ભાવનગરનો ઇતિહાસ તમને બતાવો. વર્ષો પહેલા ભાવનગરથી દરેક પુનમે એક હરિભગત જેતપુર આવતા, વર્ષો પહેલા હરિકૃષ્ણ દાસ સ્વામીની વખતે ઘનશ્યામ મહારાજ પાસે ઉભાવા કીર્તન બોલે, સોરી ભાવનગર રાજકોટના ભગત, રાજકોટના ભગત દર પુનમે આવે ને ઘનશ્યામ મહારાજ પાસે કીર્તન બોલે, પણ કીર્તન બોલતા બોલતા આંખોમાંથી આંહોળાયેલા જાય. પણ ઘટના ઘટી, એકવાર એનો એકનો એક દીકરો મારા ધમ્મ તેડી ગયા, કંઠી તોડી નાખી, બોલો કંઠી તોડી નાખી. સ્વામી એને સમજાવવા માટે રાજકોટ ગયા, ખબર પડી સ્વામી આવે છે ને, તો શું કીધું ખબર, સ્વામીને કયો ઘેરે ન આવે, કેટલાને હાથ હાથ છે, કોઈનું ધ્યાનમાં ન હોય, મારો એકનો એક ઉપાડી ગયા કે, કારણ હું સત્સંગ નહોતો, કથા વાર્તા નહોતી, સમજાય. બાકી તો આ લોક તો મૃત્યુ લોક છે, તો વહેલું મોડું બધાને જવું પડે. તો વિચારો, દેવશી ભગત ને અતિશય કથા વાર્તા ન હતું, દેવશી ભગત નો એકનો 18 વર્ષનો દીકરો ધામમાં ગયો, ઘરવાળાને શું કીધું ખબર, ઘરવાળાને કહે તું એક કામ કર, તું મારા જ પાહેવી જા, આ ઘી છે એ લઈ જા અને દીકરાના લગ્ન માટે દાગીના ઘડે એ લઈને તું મારા જ પાહેવી જા, હું વાળી વહી જાઉં કે નતર આ બીજા ત્રીજા આવશે ને ખોટે ખોટા આઘી પાછી કરીને રોવડાવશે, એના કરતા તું વહી જા. અને મહારાજ પાસે ઘી લઈને મોકલ્યા, મહારાજ પાસે આવ્યા અને ઘી ને ઘરેણા મૂક્યા. મહારાજે કેમ છો? તો મહારાજ આનંદમાં. મહારાજ કે મારા ભગત, દેવજી ભગત કેમ છે? તો મહારાજ તો ખૂબ મોજમાં હતા ને હવે વધારે મોજમાં આવી ગયા. મહારાજ કેમ કેમ કીધું? તો મહારાજ દીકરો ઉંમર લાયક થયો તો એક ચિંતા એને વરાવા પ્રણામ રહેતી હતી, પણ તમે એ કાઢી અને ધામમાં તેડી ગયા માટે ભગત વધારે મોજમાં આવી ગયા. સત્સંગનો ફળ કોઈ દી સંકલ્પ ઉઠે નહીં. એટલે ભક્તો, સત્સંગ વિના, કથા વાર્તા વિના કોઈ દી દઢ નિશ્ચય થાય નહીં, કોઈ દી દઢ ભગત થાય નહીં, શ્રીજી મહારાજના શબ્દ કોઈ દી અન્યથા થાય નહીં. અંત્યના 24માં વચનામૃતમાં મહારાજ કહે, કથા વાર્તાનો જેનો અંગ નહીં હોય એની કોઈની એમ અટકળ માનજો, આની અંદર રૂડાગુણ નહીં આવે. એની જ અંદર રૂડાગુણ આવે જેને કથા વાર્તાનું અંગ હોય. શ્રીજી મહારાજના શબ્દો કોઈ દી અન્યથા ન થાય, ન થાય ને ન જ થાય. એટલે જેને નિશ્ચયમાં અનિશ્ચય હોય એને ત્રણ પ્રકારની વાત બતાવી. શું બતાવી? પહેલી તો ભગવાન ઐશ્વર્ય ન દેખાડે ત્યારે સંશય થઈ જાય. બીજા નંબરમાં પોતાને કાંઈ ગાઢ સંકલ્પ થતા હોય, ટાળવા મહેનત કરે ન ટળે ત્યારે એને સંકલ્પ થઈ જાય. કેવડો સંકલ્પ થઈ જાય? ભગવાનની અંદર પણ આવો દોષ હશે, પણ એ મોટા કહેવાય એને કોણ કહે ત્યાં સુધી સંકલ્પ એનો પોગી જાય. બાકી ખરેખરો નિશ્ચય થાય એની તો વાત જ જુદી. પછી પરમ ચિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મારા, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય? કેટલા સરસ પ્રશ્નો છે. મારા જેને નિશ્ચય ન હોય એના ઘાટ તો સાંભળ્યા, પણ જેને પૂર્ણ નિશ્ચય હોય એને કેવા ઘાટ થાય? ભક્તો, આમાં છે ને વચનામૃતની સાથે સાથે આપણે આપણી જાતને મેળવતી જઈએ કે મને કેમ થાય છે, આવી એવી ઘટના ઘટે ત્યારે મારા મનમાં કેવા સંકલ્પ થાય છે. હવે મહારાજ કહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, મારે કાંઈ અધૂરાઈ રહી, સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમ ધામ છે. અને આ સંત સર્વે તે નારદ સનકાદિક જેવા છે, અને સત્સંગી સર્વે તે તો જેવો ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે. અને જે બાઈઓ હરિભગત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂક્ષ્મણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી, અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું. એવી રીતના ગાઢ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. બહુ સરસ વાત કરી. જેને પૂર્ણ નિશ્ચયને કેવા સંકલ્પ થાય? તો પહેલી વાત મારે જે કરી, એના મનમાં એમ થાય મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, જે પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમ ધામ છે, મારે બધી પ્રાપ્તિ થઈ. અને પ્રત્યક્ષ ભગવાન રહ્યા ત્યાં પરમ ધામ, આ પ્રત્યક્ષ ભગવાન અહીંયા બિરાજે છે અને એ જ પરમ ધામ છે. અને ભગવાનના સંતની પ્રત્યે સંત શ્રી નારદ સનકાદિક જેવા એને ભાસે છે, સત્સંગી ઉદ્ધવ અક્રૂર જેવા ભાસે છે. એટલે જ્યારે જીવને પૂર્ણ નિશ્ચય થાય ને ત્યારે પ્રત્યક્ષનો ગજબનો મહિમા સમજાય. અને ભગવાનના ભક્તો, હજુ કહું છું, પ્રત્યક્ષનો મહિમા સમજવો એ જ કઠણ છે, પરોક્ષનો સમજવો જરાય કઠણ નથી. અને પ્રત્યક્ષનો મહિમા ન સમજાય ત્યાં સુધી અહોહો ભાવ કોઈ દી થાય પણ નહીં. યાદ રાખજો, રઘુરજી મારનો મહિમા સમજવો કઠણ નથી, સમજાય તમને? અયોધ્યા પ્રસાદજી મારનો મહિમા સમજવો કઠણ નથી, પણ અત્યારે વિદ્યમાન આચાર્ય મારા લાલજી મહારાજ હોય એનો મહિમા સમજવો કઠણ. ઓલાનો બધા ગાય છે અને ગાવા મેં તકલીફ એની જ પડવાની ને, ગાય થોડા આવીને કહેવાના, હે હોપ્યું એ થોડા કહેવાના, એટલે એમાં જરાય કઠણ નથી. પણ પ્રત્યક્ષ આચાર્ય મહારાજ, પ્રત્યક્ષ લાલજી મહારાજ એનો મહિમા સમજવો કઠણ છે. એમ મહારાજના સમકાલીન સમયમાં કે આ લોકમાંથી વિદાય લઈ ગયા એ સંતોનો મહિમા સમજવો જરાય કઠણ નથી, પણ પ્રત્યક્ષ સંતો હોય એની પ્રત્યે અહોભાવ પ્રગટ થાય એ ઘણું કઠણ કામ છે, ઘણું કઠણ કામ છે. અને યાદ રાખજો, દાદા ખાચર, પરોધભાઈ વગેરેનો મહિમા સમજવો કઠણ નથી, પણ અત્યારે વર્તમાનમાં જે ભગવાનના ભક્તો હોય એનો મહિમા સમજવો બહુ કઠણ છે. અને યાદ રાખજો, તે દાડે હતા એવા જ અત્યારે પણ ભગવાનના ભક્તો હોય, પણ મનુષ્ય ભાવ છે એટલે દેહની કોઈ ક્રિયા દેખાય ને એટલે એની અંદર અહોભાવ પ્રગટ ન થાય. અને વાત કેવી ખબર છે, શાસ્ત્રમાં ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો મહિમા લખ્યો હોય, એ તો કેવું લખ્યું હોય ખબર છે, એણે જેટલી જેટલી શ્રેષ્ઠ કાર્ય કર્યું બધું લખ્યું હોય, એણે શ્રેષ્ઠ શ્રેષ્ઠ કર્યું લખ્યું હોય. તો આ સાદું દ્રષ્ટાંત આપો ને તો આ ઓલી એટલે ટ્રેનની કેસેટ બહાર પડે ને, પછી લોકો જોવે ને તો આમ તો ઓહો હો હો. પણ એમાં કેવું હોય, બધું હાર હાર લખ્યું હોય, ક્યારેક ભીડ થઈ હોય કે અંદર નો ઈડીએમ નો લીધી એડિટ નીકળી કાઢી નાખી હોય, એમ શાસ્ત્રમાં એડિટ નીકળીને કાઢી નાખે. અમુક તમે જુઓ એકવાર કેવું એડિટ કાઢી નાખવું પડે તમને બતાવું. એક હરિભગતે પડખેવાળો ખેતરવાળો છે ને, હરિભગતને બહુ સંતોની મહિમાની વાતો કરી, બહુ જબરી વાતો કરી, એવી મહિમાની વાતો, એવી મહિમાની. ઓલો કે હવે તમારા સાધુ ક્યારેક આવે ને ત્યારે મને બોલાવજો, દર્શન કરવા આવશે. અને ઓલો આવ્યો દર્શન કરવા, અને ઘટના ઘટી, દેહ તો દેહ જ છે, સંતો ના આવ્યા ને એમાં બે સાધુને કાંક બોલા ચાલી થઈને બે લોટે લોટે આવ્યા. અને ઓલો હરિભગત પાસે આવીને કે હું તું મહિમાની વાતો કરતો, આ તો લોટે લોટે આવ્યા, પણ ઓલો હરિભગત ખરેખરો મહિમા વાળો, એ કે તારા ભાગ ખુલી ગયા, તારા ભાગ ખુલી ગયા. સાંભળ, અમારા સંતો બહુ જયારે રાજી થાય ને, ખૂબ રાજી થાય ને, ત્યારે લોટમ લીલા કરે, આ જ લોટમ લીલા કરી, કે તારા ભાગ ખુલી ગયા. વાત સમજાય છે? એ બધા દેહના સ્વભાવ હોય, એ બહુ લખવામાં ન આવ્યું હોય, સમજણું, એ બહુ લખવામાં ન આવે. બાકી ઠાકોરજી તે દાડે સંતોના માધ્યમથી કાર્ય કરતા હોય ને, આજે કરે ને ભવિષ્યમાં કરશે, ન કરે એમ નહીં, આજે કરે ને પહેલાંય કરે ને ભવિષ્યમાં કરશે, એ તો મહારાજનું બિરુદ છે. પણ આપણને ઓલું દેખાય ત્યાં સુધી અહોભાવ આવે નહીં. તમે જોજો, ઘણા ઘણા થઈ ગયેલી વાત, રઘુજી મહારાજનો ફોટો રાખે, એને પગે લાગે, એની મહિમાની વાતો કરે, આ ચેમના લાજમાનું કોઈ નામ જ ન લે. થઈ ગયેલા સંતો એનો મહિમા ખૂબ ગાય, પણ વર્તમાનમાં એ સાધુનું કોઈક નામ લે ને તો કાળું મોઢું કરે, જરાક બે મહિમાની વાતો કરે ને તો કાળું મોઢું કરી જાય, બોલો. અને હરિભગત પણ ભૂતકાળમાં થઈ ગયેલા હરિભક્તોની મહિમાની વાતો કરે, અત્યારે વર્તમાન કાળના હરિભક્તની મહિમાની વાતો કરે ને તો કાળું મોઢું કરે, પણ તે દાડે હતા ને આજ ન હોય એમ નહીં. આપણે વાતો કરીએ કે ચાંદગઢના હરિભગતે પોતાના ઘરના નળિયા ઉતારીને આપી દીધા, આપણે વાતો કરીએ છીએ ને, તે દાડે હતા ને આજ ન હોય એમ. એક હું ઘણી વાર કહું છું ને, આ તમને ફરી વાર યાદ અપાવું, આજથી લગભગ 18 વર્ષ પહેલા સરદાર મંદિરનું ખૂબ આમ ખૂબ જોરથી કામ ચાલતું હતું, અને થોડીક આર્થિક ભીહણ વધારે રહેતી હતી. એ અમેરિકામાં એક હરિભગને ખબર પડી કે અત્યારે મંદિરનું ખૂબ કામ ચાલે છે ને આર્થિક ભીષણ રહે છે. એ હરિભગતે 37 લાખ રૂપિયા કરી મોકલી દીધા, લગભગ 2-4 મહિના થયા. અને અશોકભાઈ વિદ્યાનગરવાળા છે એમ ત્યાં હું પધરામણી કરવા ગયો, એટલે મેં કીધું અશોકભાઈ મકાન બહુ સારું છે. પછી ઓલે હરિભગત નામ દીધું, મને કે સ્વામી આ મકાન એનું જ હતું, કે આ એને વેચીને 37.5 લાખ મોકલી દીધા. મારા મનમાં થયો આ તો ગજબ થઈ, મેં એને ફોન કર્યો, મેં કહેતા તમે શું કર્યું, તો કે સ્વામી મકાન તો જિંદગીમાં બીજી વારે કરશું, કે ઠાકોરજીનો પોતાનો સંકલ્પ હતો કે શિખરબદ્ધ મંદિર થાય ને એમાં તાણે હાલતી હોય તો અત્યારે અમારું મકાન કામ ન લાગે, ક્યારે લાગે એમ ન હોય એમ તમે માનો. હે, આવા તો ઘણા બધા અનુભવો, ઘણા બધા અનુભવો છે. આપણે મંદિરનું જે વખતે ખાતમુહૂર્ત થયું એ વખતે આપણે એવું નક્કી કર્યું, ઓછામાં ઓછા 25,000 રૂપિયા આવશે, એનું શિલાલેખમાં નામ આવશે. એ ગરીબ વખત 25,000 રૂપિયા લખાઈ ગયા, એનું ઓળખતો. એટલે મેં કીધું ભલામણા તમે 25,000 લખાવ્યા ક્યાં કાઢશો, મને કે સ્વામી બે જણા નક્કી કર્યું છે આપણે હાર વેચી નાખશું, કે બે જણાએ નક્કી કર્યું સોનાનો હાર વેચી નાખશું, પણ આ મોકો ક્યારે મળશે. આજે હોય મારો કે આજે ભગવાનના ભગત હોય હોય ને હોય, આપણી દ્રષ્ટિ બદલવી પડે, બસ આપણી દ્રષ્ટિ બદલવી પડે. દ્રષ્ટિ જો આવી જાય ને તો કામ, આજે ઈ જ મોજ આવે. તે દાડે જે સત્સંગની મોજ આવતી એ મોજ જરાય આગી પાછી નથી થઈ, આજે ઈ જ મોજ છે. પણ લૂંટતા આવડવું પડે તો મોજ ચડે. અને યાદ રાખજો, અમુક અમુક ને તો કેવી દિશા હોય ખબર છે, જો હંસ અને કાગડો, હંસ છે ને એ પાણી દૂધ ભેગું થઈ ગયું તો ચાંચ મારી પાણી પડ્યું રહેવા દે અને ફોદા ફોદા ઝાપટી જાય મોજ કરે. જયારે કાગડાની દિશા કેવી હોય, ગાય ભેંસ ઉભા હોય ને તો એની ઉપર બેહે, પણ એ ચાંચ ક્યાં મારે, ભાઠું એને ત્યાં મારે, એને આખા શરીરમાં ક્યાંય ચાંચ મારવાનો સંકલ્પ થાય ને, ભાઠું હોય ત્યાં ચાંચ મારે. એમ નેગેટિવ પોઝિટિવ વિચારધારા ધરાવનારો, પોઝિટિવ વિચાર ધરાવનારને આજે પણ સત્સંગમાં સિજમાળના સમકાલીન જેવું સુખ છે ને છે. અમુક અમુક તમે જોવો ને, અરે બહુ મજા આવે, બહુ મજા આવે.
એમ કહેતા નમો કોઈ એવા સત્સંગ બધું બગડી ગયું. લો કરે સત્સંગ એનો એનો એ સત્સંગ. તમે વિચાર આજ નહીં, નિરુકલ્પાનંદ સ્વામી, નિરુકલ્પાનંદ સ્વામી સત્સંગ છોડ્યો, સત્સંગ છોડ્યો અને એમ લખ્યું કે 1000 માણસને કંઠી તોડાવી નાખી. કેટલાની? 1000 જણાને કંઠી તોડાવી. અને મુક્તાનંદ સ્વામી કે સુખ પામી રે સખી, સુખ પામી, હું તો શામળિયાને શરણે જતા સુખ પામી. બેન શામળી એકને એક જ મળ્યા હતા, શામળીઓ બેન એક જ મળ્યા હતા, એક જણે 1000ની કંઠી તોડાવી. અને મુક્તાનંદ સ્વામી કે સુખ પામી રે સખી, સુખ પામી, શામળિયાને શરણે જતા સુખ પામી. એટલે કહું છું કે જેને ખરેખર અતિ આનંદ પામવો ને યાદ રાખો, એનો જીવ બળને પામશે. આ જેની વિચારધારા એનો જીવ બળને પામશે, એનાથી જ મારીની પ્રત્યેક આજ્ઞા પડશે. તમે જોઈ શકશો જેની આ વિચારધારા નહીં હોય એ દિવસે દિવસે સત્સંગમાં પાછો પડતા 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 ઈ પોતાની સામે દ્રષ્ટિ નહીં નાખે. એક દળ એવો આવશે નિયમમાં ધર્મમાં ઉપાસનામાં તળિયા ઝાટક થઈ જાય, એનામાં કાંઈ નહીં રહે. અને જેને મહિમાનો અંગ હશે દિવસે દિવસે બળ પામતો જશે, બળ પામતો જશે, બળ પામતો જશે અને પોતે બ્રહ્મરૂપ થઈ જશે. મહારાજ કે પૂર્ણ જેને નિશ્ચય હોય, નિશ્ચય એટલે આ ભગવાન છે, સર્વોપરી નિશ્ચય ભગવાન છે. અને એની એકનો મહિમા સમજે એટલે પાછળ તો બધાને સમજાય જ. તમે વિચારો રિલાયન્સ કંપનીનો તમે બધા મહિમા સમજો, મોટી કંપની છે, એમાં કોકને ખબર પડે ત્યાંના મુખ્ય મેનેજર આવ્યા છે તો મહિમા સમજાય કે ન સમજાય? કેમ સમજાય? રિલાયન્સ, ઓહો, દુનિયાની ટોપ લેવલની કંપની, એનો મેનેજર એ કાંઈ સામાન્ય હોય? એ મહિને 25 લાખનો પગારદાર છે, થાય કે ન થાય? હે, કેમ? એ કંપનીના માલિકનો મહિમા છે તો નીચેના સ્ટાફનો મહિમા હોય. એમ પુરુષોત્તમ નારાયણનો મહિમા જેને સમજાય, એને એના આચાર્યનો મહિમા સમજાય, એના સંતોનો મહિમા સમજાય, એના ભક્તનો મહિમા સમજાય, અને સાંભળો, એને પોતાની જાતનો પણ મહિમા સમજાય. હું કાંઈ સામાન્ય નથી. સામાન્ય જો હોવ ને તો ભગવાન સ્વામિનારાયણને શરણે ન થયો હોવ. અન અહોભાવ વર્તે. અને મહારાજ કે મનમાં આનંદ 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 વર્તે. એ ભગવાનના સંતને નારદ સનકાદિક જેવા જાણે, હરિભક્ત ઉદ્ધવ અક્રૂર વિદુર સુદામા એના જેવા જાણે, અને બાયો હરિભગત હોય ને ગોપીઓ દ્રૌપદી કુંતા સીતા રૂક્ષ્મણી લક્ષ્મી પાર્વતી એના જેવા જાણે, ને એમ માને મારે કાંઈ કરવું રહ્યું નથી. અને ગોલક વૈકુંઠ બ્રહ્મપુર તેનું પામી રહ્યો છું, નિશ્ચય મારી મુક્તિ જ થશે. એવી રીતના ગાઢ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે, આનંદ 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 વર્તે. એવી રીતે જેના અંતરમાં વર્તો તો તેને પરિપક્વ નિશ્ચય જાણવો. અન્નમ નિશ્ચય. એટલે વિચારું, ખાલી મારા સર્વોપરી વાત કરવાથી નિશ્ચયની ગાંઠ વળગે છે એમ નહીં, આ લક્ષણ પણ દેખાશે. ગાંઠ વળશે એટલે ઓટોમેટિક આ બધા લક્ષણો દેખાશે. ભગવાનના ભક્તની પ્રત્યેથી મુક્ત ભાવ નહીં ટળે, ભગવાનના ભગતથી મુક્ત ભાવ નહીં ટળે. ભગવાનનો ભક્ત પોતાને આમ ભેગો થાય તો અંતરમાં આનંદના હિહોરા છૂટે ત્યારે સમજવું કે મને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા છે. અરે તિલક ચાંદલો વાળે ને કંઠી વાળે ને ત્યાં કાંક થવા માંડે એમ, ઓહો મારા ભગવાનનો ભગત આવ્યો, ત્યારે સમજવું કે મને મહારાજનો પૂર્ણ નિશ્ચય થયો છે. ઓલ ડોશીએ જો ને, તમને ખબર ને, 100 રૂપિયા ચોરી લીધેલા અને મહારાજે દાદા ખાચરને આજ્ઞા કરી, જાઓ દાદા એને મારી નાખો. દાદા ખાચર ગયા પણ ડોશી સ્વામિનારાયણ 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 ભજન કરતી હતી. દાદા ખાચર પાછા આવ્યા. મહારાજ કે દાદા શું થયું, મારી નાખી? બાન કે ના મહારાજ. મહારાજ કે કેમ ન મારી? મારણ કે મહારાજ એ તો 100 રૂપિયા જ ચોરી ગઈ, પણ ભજન તમારું કરે છે, કૃપાના તમારું ભજન કરનારી કદાચ મારો આખો દરબાર ગઢ ઉપાડી જાય તો પણ એના માથે મારો હાથ ન પડી શકે, ભજન કોનું? તમારું કરે છે. અન્ન મહિમા. પછી ડોશીને જોકે ખબર પડી, મહારાજ પાસે આવી રૂપિયા પાછા આપ્યા અને માફી માગી, મહારાજ મારથી ભૂલ થઈ ગઈ, જિંદગીમાં હવે ભૂલ નહીં કરું, મહારાજ મને તમારે શરણે લો એમ. મહારાજ બહુ રાજી થયા દાદા ખાચર પર. સાબાસ દાદા, સાબાસ, તારી સમજણને લાખ લાખ વાર ધન્યવાદ છે. એટલે જેને નિશ્ચય દઢ હોય એના મહિમા આમ જ વર્તે, એના હૃદયમાં મહિમા અહોભાવ 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 જ વર્તે. ભગવાનનો કોઈ ભગત દુઃખી જોઈ જાય ને તો એના મનમાં કાંઈનું કાંઈ થવા મળે. અને તમને એમાં રૂપિયાવાળાને તો ખાસ કહું છું, ભગવાનનો કોઈ ભગત હોય ને ખબર પડે કે દુઃખી છે, આર્થિક રીતે ક્યારેક ભીહણમાં આવી ગયો હોય, ક્યારેક મુશ્કેલીમાં આવી ગયો હોય, એવા ભગતની વારે ધાજો, તમારી વારે ભગવાન આવશે. હાચું કહું છું. એને 5-25 હજારની મદદ કરવી પડે તો કરજો, નહીં ખૂટી જાય. હું તો એમ કહું બે દીકરા હોય ને તો ત્રણ ભાગ જ રાખવા, બે દીકરા ને એક સત્સંગનો, મારે ત્રણ દીકરા એમ માની. અને સત્સંગ ને અર્થે વાવર જેવો ગરીબ નિરાધાર ભગવાનનો ભક્ત હોય, કોઈ આપત્તિમાં આવ્યો હોય, કઈ જ રાખવું, કોઈ ભગવાનનો ભગત તકલીફ મને યાદ કરજો, ત્યારે ભગવાન રાજી થાય એમ. બાકી કરોડો રૂપિયા પાસે ભેગા કરી કરીને તેજુરી મૂકી રાખો, એવા તો કંઈક અબજોપતિ મરી ગયા, પગ ઠેલી પર્વત પાડતા, નબતારા નખથી ઉખાડતા, કરી અંજલી સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. લાખો વૈયા ગયા, કોઈની ગણતરી રાખી નથી. ભગવાનને અર્થ જે વાવરે એના પર ભગવાન અઢળક રાજી થાય છે. માટે ભગવાન ભક્તો એવો મહિમા સમજ્યો. હું ઘણી ફેરી સંતો હતો ને કહું કે હરિભગતનો મહિમા તો ગજબ સમજો, ગજબ. ત્યાં સુધી કહી રાખ્યું છું મેં કે સરદારમાં ઓચિંતા કદાચ એકની પાંચ બસ આવી ગઈ હોય, પાંચ બસ રાતે અગિયાર વાગ્યા હોઈ ગયા હો, અને જાગીને રસોઈ બનાવી પડે, હસતા હસતા જાગીને રસોઈ બનાવો ને તો સમજો તમને ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે. જેને એના ભગતનો મહિમા ને તેને ભગવાનનો મહિમા ક્યાં ગોતવાનો રહ્યો, ભલામણ છે જ નહીં અત્યારે ક્યાંથી ટોચાણા, તો સમજો એને સ્વામિનારાયણનો મહિમા જ નથી. આ વૈતૃ અત્યારે કરો ને એને મહિમા જ નથી, એને મહિમા જ નથી. વૈતૃ નથી, વૈતૃ તો જગતમાં કરવાનું છે. આ સેવા છે, ભગવાન સ્વામિનારાયણની સેવા છે. ભગવાનના ભગતને જમાડે એ ભગવાનને જમાડા તુલ્ય સેવા છે. આ ધાન સમય ગ્રંથમાં એમ લખ્યું, અખંડ કોઈ મૂર્તિ ધારતો હોય એના પર જેટલો હું રાજી થાવ એટલો જ, કોઈ મારા સંત કે મારા ભક્તની સેવા કરે એના પર એટલો જ રાજી થાવ, કોઈ અખંડ મૂર્તિ ધારતો એટલો રાજી થાવ છું. મારનો રાજીપો છે, મહિમા જે સમજે એના પર મારા બહુ રાજી થાય. નિશ્ચયની વાત કરી એમ કહીને પછી જ મહારાજ એમ બોલ્યા છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્વે કરીને જાણે રીત કહીએ તે સાંભળો છે. હવે તત્વે કરીને ભગવાનને કેમ સમજવા એ બતાવે છે. તત્વની વાત આવ્યો જરાક બધા અહીં રહેજો, નહીતર તમે કાતો ઊંઘમાં વયા જાઓ, કાતો ઘેરે વયા જાઓ. તમે ઊંઘમાં ન જાઓ એનું એ મારે ધ્યાન રાખવાનું, પાછું ઘેરે ન વયા જાઓ એનું ધ્યાન રાખવાનું. તમને ખબર ને હરિયાળું દોરો ને હરિયાળું દોરો, એમ તમે ગમે એમ કરો ને તો એમાળું ગમે ને જ ખેતરમાં ઘરી જાય. એમ ઘર બાજુ જવા માટે વૃત્તિ હરિયાળી જ કેવી છે. હે ને તો મંદિર કેવા હોય, જોરદાર મંદિર હોય, એક એક મંદિરો જોરદાર હોય, માથે પંખા ફરતા હોય, અને એનો યુનિટનો કાંઈ ખર્ચો આને ચૂકવાનો ન હોય તો મંદિર આવે તો બે મિનિટમાં હાલતો થઈ જાય. બોલો ઠીક લો, ત્યારે જાય કે થોડું કામ છે એમ કે ઘેરે જાય અને ઘરમાં ઘરી જાય, પછી કાઢવો ભારે કઠો, એટલે હાલો ને મંદિર હતો કે ના ના ઠીક બેઠા છે કે એટલે જોજો ઘેરે નહીં વ્યા જતો, અહીં રહેજો બધા. બહુ સરસ તત્વે કરીને ભગવાન સમજવાની વાત કરે છે. તત્વે કરીને જાણો રીત કહીએ તે સાંભળો છે. જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે, જે તત્વે કરીને ભગવાન સમજે ત્યારે અડગ નિશ્ચય થાય છે. જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ, ભગવાનની મોટપ સમજવી જોઈએ. મને મળ્યા ભગવાન એ કેવડા મોટા છે એની વાતને એને ઘેડ બેસી જાવી જોઈએ, નતર વર્ષો સુધી સાથે રહ્યા પછી ઘેર નો બે. બોલો, ગંગામાં મારીની કેટલી સેવા કરતા, અરે ક્યાંક જાય ને તો પોતે માથે ટોપલામાં છગડી રાખે જેથી કરીને મારને ગરમ ગરમ રસોઈ જમાડાય. એક દાડો મહારાજ પૂછ્યું, મહારાજ કે ગંગામાં અમને કેવા મોટા જાણીના સેવા કરો છો. મારે કે મહારાજ બીજા અનેક અવતારો થયા, બસ એવા તમે આ પૃથ્વી પર પધાર્યા છે કે. મહારાજ કહે, મર મુંડી વર્ષે તમારે આરે રહે પણ અમે ઓળખીએ નહીં, અમે તો સર્વેના શિરતા છીએ, અમે તો સ્વયં સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણ છીએ. ગંગામાં કે સારું થયું મારે તમે કીધું, નહીં તો હું તો આમ ને રોટલી બનાવી રાખત. એટલે મહારાજ કે પ્રથમ તો ભગવાનની મોટાઈ જાણી જોઈએ. જેમ કોઈ મોટો રાજા હોય તેના જે ગોલા ને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય, અને બાગ બગીચા ને ઘોડા વેલો ઘરેણા એ આદિ જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય, ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય. કેવું મારે સરસ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે મોટો રાજા હોય એના ગોલા ને ગોલીઓ ની બધાના રહેવાના જે ઘર હોય મોટા મહેલ જેવા હોય, ત્યાં કોઈ વાતની મણા હોય નહીં, ત્યારે ગોલા ગોલીને આવી સમૃદ્ધિ હોય તો પોતે પુરુષોત્તમ નારાયણ માને. રાજાનો મહેલ તો કેવો હોય, અદ્વિતીય હોય ને. એ દ્રષ્ટાંત આપીને હવે મારા સિદ્ધાંત સમજાવે. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક, ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક,
તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી. સત્યલોકના સુખનો પાર ન પમે એટલું બધું સત્યલોકમાં સુખ છે. પણ એ સુખ ક્યાંથી આવ્યું? તો કે પુરુષોત્તમ નારાયણ પાસેથી. તો જેના નાભી કમળમાંથી બ્રહ્મ ઉત્પન્ન થાય એવા જે વૈરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય? બ્રહ્માના વૈભવનો પાર ન પમાય. તો જેની નાભીમાંથી બ્રહ્મ પ્રગટ થાય એ વિરાટના સુખનો તો વૈભવનો પાર જ ક્યાંથી પમાય? અને એવા અનંત કોટી જે વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેમનું ધામ જે અક્ષર, એવા અનંત કોટી વિરાટ એના સ્વામી. એટલે વચ્ચેનો સ્ટેપ કાઢી નાખ્યા, કારણ કે વિરાટના અધિષ્ઠાતા કોણ છે? પ્રધાન પુરુષ. અને પ્રધાન પુરુષની ઉપર મહાપુરુષ, એના ઉપર અક્ષર. પણ એ મહારાજ સીધા વિરાટના અધિષ્ઠાતા, કારણ કે છેવટે ત્યાંથી બધું આવ્યું છે. એટલે આવા જે અનંત કરોડો વિરાટ એના અધિષ્ઠાતા એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે. ઓહો, શું મોટપ દેખાડી! વિરાટનું એક બ્રહ્માંડ એવા તો અનંત કરોડો બ્રહ્માંડ અક્ષરના એક એક રોમની અંદર ઉડતા ફરે છે. જોકે ભક્તો આ વાત કઈ જલ્દી ભેજામ બે એમ લાગતી ને કેમ લાગે છે? એનું કારણ શું ખબર? સ્થિતિ નિત થઈ, કાં તો સ્થિતિ થવી જોઈએ, કાં તો વિશ્વાસ બે હોવો જોઈએ કોઈના ઉપર. આમ સાદું દ્રષ્ટાંત આપું ને, તો ગામડા અંદર ઘેટા બકરા ચરાવનાર ગોકળીની પાસે જઈ અને કોઈ લેપટોપ બતાવને એમ કહે કે આખું બ્રહ્માંડમાં આખું પૃથ્વીનું બધું આમાં ભર્યું છે, તો આ પડે ને બિચારાને વ્યાતો થા, વ્યાતો ને એક ડાંગ જીકીને તો તોડી નાખી છે. હું કઈ બોળો છું, 500 ઘેટા બકરાને સાચું છે એમ કહે. આટલા એવા એમ કે આખું બ્રહ્માંડ આખી પૃથ્વી ભરી પણ છે કે નહીં? હે, પણ એને હા પડતી નથી. એમ આમાં જે લખ્યું છે એમ જ છે, પણ આપણી બુદ્ધિ કેવી છે? ઘેટા બકરા ચરાવનારા ગોકળી જેવી, એટલે આપણને ન્યા સુધી દ્રષ્ટિ પડે નહીં, હકીકત નથી. બોકરામાં આવડી જાય તેને હા પડી જાય, બોલો એને હા પડે. એમ ભક્તો જેમ જેમ ભક્ત સ્થિતિ પામતો જાય તેમ તેમ એને ભગવાનની એક એક વાતની હા પડતી જાય, શાસ્ત્રની એક એક વાતની હા પડતી જાય છે. અનંત કરોડો બ્રહ્માંડ અક્ષરને એક રોમમાં ઉડતા ફરે. વિચારો અક્ષરની કેટલી બધી મોટપ હશે. એ અક્ષર પાછા પુરુષોત્તમ નારાયણના દાસ, જી હા જી હા જી હા જી હા કરે. એવડા મોટા પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધારે, આ પૃથ્વી પર પધારે. અને પૃથ્વી પર પધાર્યા પછી મહારાજ આણંદની બજારમાં નીકળે ને તો લોકો ગાળ્યું દે, બોલો કાદવ નાખે અને સહન કરે. અને ભગવાન આ પૃથ્વી પર આવે ત્યારે કેવા માનુષિક ચરિત્રો કરે તમે જોવો તો ખરા. એ ભગવાન પૃથ્વી પર આવે ત્યારે માનુષિક ચરિત્રો કરે, ગજબના માનુષિક ચરિત્ર કરે. દાદાના દરબારમાં બિરાજમાન હોય અને બાબો સાહેબ ચડાઈ કરવા જયારે માટે આવ્યો ને ત્યારે મહારાજ કેલા અહીંથી કઈ ભાગી જવું પડશે, ને તો બાબો સાહેબ આ ગઢડાને ઘેરી લે. જોવો તો ખરા કેવા માનુષિક ચરિત્રો કરે. અને પછી જેને સંશય ન થાય એ પુરુષોત્તમ નારાયણને પામી શકે, નેત્ર પમાય. ભગવાન માનુષિક ચરિત્ર કરે ને ત્યારે હદ બેહદ કરે. દિવ્ય ચરિત્ર હદ બેહદ કરે, માનુષિક ચરિત્ર હદ બેહદ કરે. એક એક માનુષિક ચરિત્ર કહું, કહી દઉં, કહી નાખું. મારે એક વાર જૂનાગઢ જતા હોય, સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી બધા આર્ય ધન્યવાદ છે નિષ્ઠાને હો પાકી. અને મહારાજ કે એમાં દિશાએ ફરવા જવું પડશે કે સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અહીંયા પાણીની વ્યવસ્થા નથી, ગામ નજીક આવી ગયું છે કે થોડાક હાલો એટલે ગામ આવી જાય. મહારાજ કે વાંધો ને, થોડાક હાલે ને તો મહારાજ કે હવે તો જવું જ પડશે કે. એટલે પણ મહારાજ હવે નજીક આવા આવી ગયા છે, અને એમ કરતા ગામનું પાણી છોડો દેખો ને, મહારાજ કે હવે તો નહીં ચાલે, હવે જવું જ પડશે કે. અરે પણ મહારાજ કેટલી બધી બૈરો પાણી ભરે છે કે. અને મહારાજ કે અમને કાંઈ શરમ કોઈની નથી આવતી, તમને આવતી હોય ને તો આડું ફાળ્યું થઈ રાખો કે. કેવા ચરિત્રો કરે સુરાખાચર બ્રહ્માન સાહેબ, આડું ફાળ્યું થઈ રાખ્યું. મહારાજ કે આ બધું જોતા ન જરાય, આ બધું જોવે ગુરુદ્રોહી વચનદ્રોહી. બે ફાળ્યું થઈ આમ આમ મોઢું ત્રાહું રાખીને ઉભા રહ્યા. બે મિનિટ, પાંચ મિનિટ, દસ મિનિટ થઈ તોય કાંઈ મહારાજ બોલ્યા નહીં. સુરાખાચર આમ ત્રાહી દ્રષ્ટિ કરીને જોઈને ત્યાં મહારાજ કહેવાના. બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચરે કે સ્વામી મૂકો ફાળ્યું પડતું, મહારાજ નથી અહીંયા. ચાર બાજુ ગોત્યા પણ મહારાજ ક્યાંય મળ્યા જ નહીં. પછી બે હાલતા હાલતા જુનાગઢ પહોંચ્યા ત્રણ દાડે. અને જુનાગઢ આવ્યા ને તો મહારાજ મોટી સભા ભરીને બેઠા. મહારાજ કહે
સ્વામી મજા આવી ગઈ ની કે ધન્ય છે ને એની 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 નિશ્ચયને ધન્યવાદ છે ને. અરે ભલા માણા લગભગ આમાંથી ઘણા બધા મનમાં એમ સંકલ્પ થઈ ગયો હશે સ્વામીને આવું ચરિત્ર નહોતું કહેવું. ખાલી ચરિત્ર હા મળ્યા તેમ તો આવું ચરિત્ર ન કહેવાય, તો ચરિત્ર કર્યું હશે અને ત્યારે હાર્યો અને એને સંકલ્પ ન થાય. આ હા હા, એ તો પછી તમે સાંભળ્યું ને કે મહારાજને એવું કંઈ કશું કરવાનું હતું નહીં, ખાલી એને ચરિત્ર જ કરવાનું હતું. અને ઓલે ફાળ્યું થઈ બે રાખીને મારે ઈ સેકન્ડ ત્યાંથી જુનાગઢ ભેગા સીધા, એને તો એવું કંઈ નહોતું ઘાલીને જવું પડે, એ તો એક સેકન્ડમાં ત્યાં. પણ એ તો પછી ખબર પડી ને, એવા પુહા એવા ચરિત્ર કરે તો સંશય ન થાય, એને પુરુષોત્તમ નારાયણ તત્વે કરીને સમજ્યામાં આવ્યા કહેવાય. એટલે અહીંયા બહુ સરસ, અનંત કરોડો બ્રહ્માંડો એકસો ને એક રોમાં ઉડતા ફરે છે એવું એ ભગવાનનું ધામ છે. અંતે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદાય બિરાજમાન છે. વલ્લભ ભક્તો આજે રાત્રિએ આપણને સત્સંગ કથા વાર્તાનો લાભ આપવા માટે પૂજ્ય વિવેક સ્વામી અમારે પરમ સ્વામીને હારી લઈને આવ્યા. બોલો, બહુ મોટી વાત છે. ભગવાનનો નિશ્ચય થયો એટલે મોક્ષનો મુદ્દો હાથ આવી ગયો. જ્યારે નિશ્ચય થયો એને મોક્ષનો મુદ્દો હાથ આવી ગયો. અને યાદ રાખજો, નિશ્ચય નિથ્યંત ક્યારે હરિભગત મટી જાય કાંઈ નક્કી નહીં. ભલે તિલક ચાંદલો કરતો ને પૂજા કરતો ને દિવસમાં મંદિરે ત્રણ ફેરી આટા મારતો હોય, નામ ધર્માદો કાઢતો હોય અને સાધુ હરિભગત આચાર્યની પણ સેવા કરતો હોય, પણ જો નિશ્ચયમાં કાચો હોય તો ક્યારેક મટી પણ જાય. નિશ્ચય વાળાને ગમે એમ થાય ને તો સંકલ્પ ન ઉઠે. તત્વે કરીને ભગવાનને સમજતો એને કોઈ દી સંકલ્પ ન થાય. કેવા મોટા ભગવાન તત્વે કરીને, કે અનંત કરોડો બ્રહ્માંડો અક્ષરના એક રોમમાં ઉડતા ફરે છે, અંતે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદાય બિરાજમાન છે. અંતે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે, તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ? બ્રહ્માની મોટપનો પાર ન આવે તો એવડા મોટા ભગવાન એની મોટપનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટપ સમજે અને જે જે થકી મોટો હોય તે થકી સૂક્ષ્મ હોય અને તે તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે અને તે થકી સૂક્ષ્મ પણ છે, અને જળ થકી તેજ મોટું છે, તેજ થકી વાયુ મોટું છે અને વાયુ થકી આકાશ મોટો છે. એવી રીતે અહંકાર મહત્ત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અને અક્ષરે સર્વ એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ પણ છે ને કારણ છે અને સર્વે મૂર્તિમાન છે. પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા ફરે છે. જેમ કોઈ મોટો હસ્તી હોય તેના શરીર પર કીડી ચાલી જતી હોય તે કશી ગણતીમાં આવે નહીં, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. જેમ જેના મચ્છર હોય તેની મધ્ય કીડી હોય તે મોટી દેખાય, અને કીડીની મધ્ય વીછી હોય તે મોટો દેખાય, ને વીછીની મધ્ય સાપ હોય તે મોટો દેખાય, અને સાપની મધ્ય સમળો હોય તે મોટો દેખાય, ને સમળાની મધ્ય પાડો હોય તે મોટો દેખાય, ને પાડાની મધ્ય હાથી હોય તે મોટો દેખાય, ને હાથીની મધ્ય ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય, અને તે પર્વતની મધ્ય મેરુ પર્વત મોટો દેખાય, તે મેરુ જેવા પર્વતની મધ્ય લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય, અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય છે, અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું જણાય છે અને સૂક્ષ્મ પણ છે. એવી રીતે જળનું કારણ જે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહત્ત્વ છે, મહત્ત્વનું કારણ પ્રધાન છે, પ્રધાન પુરુષનું કારણ મૂળ પ્રકૃતિનું કારણ બ્રહ્મ છે, અને સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે. અંતે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે, અંતે અક્ષરની સંકોચની વિકાસ અવસ્થા નથી, સદા એક રૂપ છે. અંતે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષર રૂપ આવતું નથી. તત્વે કરીને ભગવાન સમજવાની વાત બતાવી. મહારાજ કે જે જે થકી મોટું હોય એ થકી સૂક્ષ્મ પણ હોય, પૃથ્વીથી લઈને છે અક્ષર સુધી વાત કરી. પૃથ્વી કરતાં જળ મોટું છે, સૂક્ષ્મ પણ છે. માને પૃથ્વીને ઢેફું લો અંદર પાણી નાખો તો હમાય હોય તેને જાય, એટલે મોટું પણ છે જળ, સૂક્ષ્મ પણ છે. એવી રીતે વધારતા 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 ક્યાં સુધી વાત મારે બતાવી? શેક અક્ષર સુધી બતાવી. અક્ષર બધાથી મોટું છે. પ્રથમ ને 46 પ્રમાણે તમે જુઓ તો એવો એક પણ ભાગ નથી કે જે અક્ષર ન હોય. સર્વત્ર આકાશ રહેલું છે, આકાશ પાછું બધામાં રહેલ છે. એટલે બધામાં રહ્યું છે, સૂક્ષ્મપણું છે, બધામાં એ રહેલ છે, બધામાં અક્ષર રહેલું છે, એ સૂક્ષ્મપણું અને અક્ષર બધું રહ્યું છે, એ વિરાટ સ્વરૂપ છે. એટલે જે મોટું હોય સૂક્ષ્મ પણ હોઈ શકે. વચ્ચે બીજી પણ વાત મહારાજ કરી, આમાં છે ને એક વાત સમજાય જેવી છે. ક્યારેક એવું સાંભળે ને કે ગોલોકની મધ્ય અક્ષરધામ, એટલે ગોટાળો થઈ જાય. ગોલોકની મધ્ય થયું, ચારે બાજુ ગોલોક અને વચ્ચે અક્ષરધામ, તો ગોલોક જ મોટું થાય ને. પણ મધ્યનો અર્થ જો અહીં બતાવે મહારાજ, મહારાજ કેવા જો વાત બતાવી, જેમ જેના મચ્છર હોય તેની મધ્ય કીડી હોય તે મોટી જણાય, અને કીડીની મધ્ય વીછી હોય તે મોટો દેખાય. કીડીની મધ્ય વીછી મોટો, કીડીની વચ્ચે વીછી હોય શકે? પહેલાનો મતલબ કીડીની આગળ વીછી મોટો દેખાય, એમ ગોલોકની મધ્ય અક્ષરધામ એનો મતલબ ગોલોકની આગળ અક્ષરધામ મોટું છે. અને મહારાજ કે અનંત કરોડો બ્રહ્માંડો જે છે એ મોટા મોટા કરતા 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 અક્ષરના એક એક રોમની અંદર ઉડતા ફરે છે. મહારાજ કેવું, જે અક્ષર કોઈની દ્રષ્ટિમાં આવતું નથી. જેમ 24 તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષ અવતાર કહેવાય છે, અને તે વિરાટ પુરુષ જે તે કરચણાદિકે કરીને યુક્ત છે, પણ તેની મૂર્તિ અતિશય મોટી છે માટે નજરે આવતી નથી. અને તેની નાભીમાંથી થયું જે કમળ, તેના નાળમાં બ્રહ્મ 100 વર્ષ લાગી ચાલ્યા, પણ તેનો અંત ના આવ્યો. અને જો કમળનો જ અંત ના આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે? કેટલી સરસ મહારાજ વાત કરે છે. મહારાજ કે 24 અવતારનું કાર્ય જે વિરાટ બ્રહ્મ, એટલે 24 તત્વ જે છે એમાંથી વિરાટની ઉત્પત્તિ છે, એટલે વિરાટનું કાર્ય કીધું. જે બ્રહ્મા એની નાભીમાં 100 વર્ષ પર્યંત બ્રહ્મા હાલ્યા તોય પણ નાળનો પાર આવ્યો નહીં. અહીં ભક્તો 100 વર્ષ એટલે બ્રહ્માની પોતાની આવરદા 100 વર્ષ, માને બ્રહ્મા આખી જિંદગી હાલ્યા. બ્રહ્મા પોતે વિરાટની નાભીમાં આખી જિંદગી હાલ્યા. નતર મનમાં વિચાર થાય 100 વર્ષ કોના ગણવા, જો આપણા ગણીએ, યાદ રહે આપણા ગણીએ તો કાંઈ મોટી વાત ન કહેવાય. વિરાટના ગણીએ તો બ્રહ્માને એવી આવડતા નથી, પણ જેની વાત થતી હોય એના જ હો ગણાય. બ્રહ્માની વાત છે માટે બ્રહ્માના 100 વર્ષ, એટલે બ્રહ્મા આખી જિંદગી ચાલ્યા તોય પણ કમળનો પાર આવ્યો અને વિરાટને આટલી બધી મહત્તા છે. અહીં તારતમ્ય તમારે બતાવવામાં, વિરાટને આટલી બધી મોટપ જો હોય તો સમજવાનું, વિરાટ તો પ્રધાન પુરુષને આગળ કશા લેખામ નથી, અપ્રધાન તો મહાપુરુષને આગળ કશા લેખામ નથી, અને અક્ષરને આગળ મહાપુરુષ પણ કશા લેખામાં નથી. અક્ષરની ઘણી મોટપ છે, પરંતુ લોહિયાના 13માં પ્રમાણે મહારાજ કે અક્ષરને એક લેશ માત્ર ગુમાન આવે કે હું બધાને ધારી રહ્યો છું, તો અક્ષરને પણ મારા સુમાં લીન કરી નાખી અને ભગવાન શ્રી કે સ્વરાટ થકા બધાને ધારવા માટે સક્ષમ છું. સાહેબ સમજાણો કેટલા વર્ષે દર્શન થયા, મને એમ કે ધામમાં વયા ગયા છે. હે ના ના, હજી હજી વિહોર જાય ને તું તારે. મારા જૂના સ્નેહી છે જેતપુર બેહીન, બહુ વારે સત્સંગ કરેલો સરદાર, એક ફેર ગામડા ફરવા આવ્યા હતા. સાહેબ યાદ છે તેદુ ના ગયા ગયા પછી કોઈ ડોકાણે નહીં કાળ વગર રીપ ગામ ગયા તમે, રીપ ગામ જૂની જીપડી હતી, જૂની જીપ. હવે બન્યું એવું, અમે રાતે લગભગ 11:30 વાગે, 11:30 થતા નહીં સાહેબ, 11:30 સત્સંગ કરીને આવતા હતા, અને પડખે ગાડીવાળે નીકળે કે ગાડી ઊભી રાખો, તો અમે ગાડી ઊભી રાખીને 10-20 જણા પરણા લઈને હેઠા ઉતર્યા. ઠાકોરજીની કૃપા જીપ ઉપડી ગઈ, વાંધો ન આવ્યો. જીપ ઉપડી ગઈ ને તે દાડા સાહેબે ઉપડી ગયા, પછી સરદાર ડોકાણા જ નહીં કે હવે ના ધક્કો ખાવો નહીં કે. પરસો વળી ગયો તો નહીં, વળી ગયો તો ને, કેમ બોલ્યા નહીં? હજી હજી યાદ આવે પરસો વળી જાય. પ્રેમીલા ભગત છે તો જ કહેવાય ને, તો ભરસભામાં કહેવાય, કહેવાય. યાદ રાખજો, ભરસભામાં જેને કહેવામાં આવે બહુ ભાગશાળી પુરુષ હોય એને જ નામ લઈને ભરસભામાં કહેવાય. બાકી જેવા તેવા ની કહેવાય નહીં. ઓલે હરખા પટેલ ને ભૂલ કરીને ગુણાતીત સ્વામી કહી નાખ્યું, એ ભગત જરા પગ ધોતા હોત હરખા પટેલ ગયા ગયા હજી નથી આવ્યા. એટલે ભરસભામાં જેને કહેવાય એ ભાગશાળી હોય.
મહારાજ કે વિરાટ નારાયણ ને કમળનો જ પાર નો આવ્યો તો વિરાટ પુરુષનો પોતાનો પાર તો કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહીં. તે શા માટે છે? એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદાય બિરાજમાન છે.
આપણે અક્ષરની મોટમ નથી જોઈ, પણ અક્ષરની મોટપ જોતાની સાથે એની અંદર બિરાજમાન પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની મોટપ જોવાની છે. અક્ષરની આટલી બધી મોટપ છે તો પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની તો કેટલી બધી મોટપ હશે. સ્વરાર્થકા અક્ષરધામની અંદર ભગવાન શ્રીરી બિરાજમાન છે. તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદાય બિરાજમાન છે અને પોતાની અંતર્યામી શક્તિ કરીને અક્ષરધામ અને અનંતકોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે શરીર વિશે અન્વયપણે રહ્યા છે. બધાના અંતર્યામી છે અને પાછા બધાની વિશે અન્વયપણે રહેલા છે. વ્યતિરેકપણે તો અક્ષરની અંદર બિરાજમાન છે, અન્વયપણે કરીને પોતે તારતમ્યતા કરીને બધાની અંદર બિરાજમાન છે. અંતે અક્ષરધામની વિશે પોતાના સાધર્મપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે ભગવાનની સેવાની વિશે રહે છે. ભગવાનના સાધર્મપણાને પામ્યા એવા જે અનંત કરોડો મુક્તો ભગવાન નજીક પહોંચી ગયેલા મુક્તો ભગવાનની સેવામાં રહે છે. અંતે ભગવાનના સેવકના એક એક રોમની વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. તત્વે કરીને સમજાવો છો ભગવાનની મોટપ કેટલી છે. તો ભગવાનના કોટાન કોટી મુક્તો છે એના દાસ છે, એક એક દાસની અંદર કરોડો કરોડો સૂર્ય એનું તેજ નીકળે એવા એક એક પ્રકાશમાં એના દાસ છે. એના દાસ એટલા મહાન છે તો સ્વામી પોતે પુરુષોત્તમ નારાયણ કેવડા મોટા છે એ બતાવે છે. માટે જેના સેવક એવા છે તો એમના સ્વામીજી પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય. એવા અતિ સમર્થ જે ભગવાન પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષરરૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે. પછી પ્રધાનમાં થયા જે 24 તત્વ તેના વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેના વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. એવા જે પુરુષોત્તમ નારાયણ એ મારે શું કહેવા માંગે ખબર છે કે આ જગતને તમને ઘણી બધી જગ્યાએ સામર્થ્ય જોવા મળશે, દેવોમાં દેવીમાં વગેરે વગેરે સામર્થ્ય તમને જોવા મળશે, પણ તમે ભૂલતા નહીં એ સામર્થ્ય ક્યાંથી આવી છે તો કે પુરુષોત્તમ ભગવાન શ્રીહરિની પાસેથી. પુરુષોત્તમ નારાયણ ક્યારેક અક્ષરની અંદર પોતાની સામર્થ્ય મૂકે, ક્યારેક મહાપુરુષમાં, ક્યારેક પ્રધાન પુરુષમાં, ક્યારેક વિષ્ણુ બ્રહ્મામાં જેની અંદર સામર્થ્ય મૂકે છે, જેટલી મૂકે તે એટલું કાર્ય કરવા માટે સક્ષમ થાય છે. જે વાત મહારાજે પંચાળાના 7મા વચનામૃતમાં કીધી. મહારાજ કહે કે લોઢું હોય લોઢું એની અંદર અગ્નિ જ્યારે પ્રવેશ કરે ત્યારે લોઢાનો વર્ણ ગુણ બે બદલી જાય. લોઢું શ્યામ છે લાલ થઈ જાય અને શીત છે ઉષ્ણ થઈ જાય. એમ પુરુષોત્તમ નારાયણ જેમાં પણ સામર્થ્ય મૂકે એનો વર્ણ અને ગુણ બે બદલી જાય. મહારાજ એટલા માટે લોહીના 13મા વચનામૃતમાં કીધું, મહારાજ કે અમને લઈને તો મુક્ત અનુસ્વામી ભગવાન કહેવાય. અમને લઈને માને અમે મુક્ત અનુસ્વામીની અંદર મારું ભગવાન પણ મૂકીએ તો મુક્ત અનુસ્વામી ભગવાન થાય, પરંતુ સનાતન પરમેશ્વર તો એક જ છે પુરુષોત્તમ નારાયણ. એ જેમાં સામર્થ્ય મૂકે એ બધા અવતાર કહેવાય, એ બધા ભગવાન છે, પરંતુ સર્વોપરિ પુરુષોત્તમ નારાયણ એક જ છે અને એ ભગવાન શ્રીહરિ પોતે ભગવાન સ્વામિનારાયણ છે. આની વાતની જેને આ પડી જાય એને કોઈ ભગવાનના સ્વપ્ના નિશ્ચયમાં સંશય થાય નહીં. મહારાજે એટલા માટે અમદાવાદના 7મા વચનામૃતમાં કીધું, કેટલી સરસ વાત બતાવી મહારાજ કે તમને નિશ્ચયમાં સંશય કોઈ દી ન થાય એનો ઉપાય બતાવીએ. મહારાજ કોને? મહારાજ કે સાંભળો, 69 કાળની અંદર પુરુષોત્તમ નારાયણ કેવા આપણને મળ્યા ભક્તો એની વાત. મહારાજ કે 69 કાળની અંદર અમે ગરુડજીના ઉપર બેહી પેલા પોઠિયા ઉપર બેસીને અમે કૈલાસ પહાડ ઉપર ગયા. પછી મહારાજ કે નેથી પોઠિયો આગળ જઈ ન શક્યો. પછી અમે ગરુડ ઉપર બેઠા વૈકુંઠ સુધી ગયા. પછી ગરુડજી પણ આગળ જઈ ન શક્યા. પછી અમે સ્વતંત્ર થકા એકલા અક્ષરધામમાં ગયા. અને મહારાજ કે મેં ત્યાં જઈને જોયું તો હું જ પુરુષોત્તમ છું, મારા સિવાય બીજો કોઈ પુરુષોત્તમ દેખ્યો નહીં. અને મહારાજ કે મારા જમણા પગના અંગૂઠે કરીને પૃથ્વી ડગમગા માંડું તો અનંત કરોડો બ્રહ્માની પૃથ્વી ડગમગવા માંડે. મહારાજ કે અનંત કૈલાસ અનંત વૈકુંઠ, અનંગોલોક આદિકની અંદર જે કાંઈ સામર્થ્ય જણાય છે એ મારી આપેલી સામર્થ્ય છે, મારા સિવાય કોઈ પણ પુરુષોત્તમ નથી, એમ તમને લિંગટ ગાંઠ વળે પછી તમારો નિશ્ચય દ્રઢ થાય. ત્યાં સુધી નિશ્ચય ઘડીકામ ને ઘડીકામ ઘડીકામ, ઘડીક આય માનતા માને, ઘડીક આય માનતા માને, ત્યાં સુધી ફગ ફગ કરશે ત્યાં સુધી એનો ખીલો સ્થિર થાય નહીં. એટલે બહુ સરસ મારે વાત અહીં બતાવી રહ્યા છે. મારે કે પુરુષોત્તમ નારાયણ જેની અંદર જેટલી સામર્થ્ય મૂકે એટલું એ કાર્ય કરે, તારતમ્યતા પ્રમાણે ભગવાન સામર્થ્ય મૂકતા હોય છે. પ્રથમ 41માં પ્રમાણે જ્યાં જેટલું કાર્ય કરવું ઘટે એટલી સામર્થ્ય પુરુષોત્તમ નારાયણ મૂકે છે ને તેના દ્વારા એટલું કાર્ય થાય છે. પણ આખીરે સામર્થ્ય મને મળ્યા પુરુષોત્તમ નારાયણ એની છે એમ સમજાય તત્વે કરીને પુરુષોત્તમ નારાયણને સમજાણા કહેવાય. મારે જ એકવાર સુરતથી આવતા હોય નર્મદાની કિનારે, મુક્તાનંદ સ્વામી કે મહારાજ ટીમણ કરશો? મહારાજ કે ટીમણ તો કરવું છે પણ એ પહેલાં વાત કરવી છે. કે કરો મહારાજ વાત, શું વાત કરીશ? મહારાજ કે સર્વથી પર પુરુષોત્તમ નારાયણ છે, એ પુરુષોત્તમ નારાયણનો સંબંધ અક્ષરધામના મુક્તને છે, અવાંતર પ્રકૃતિ પુરુષ કે બીજા કોઈ લોકમાં કોઈને નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ પુરુષોત્તમ નારાયણનો પ્રસંગ અહીં કોઈને થાય તો? મહારાજ કે બસ એટલું જ સમજવાનું છે, અક્ષરધામના મુક્તોને છે ને બીજો તમારે છે, અવાંતર બીજા કોઈને નથી. એવા પુરુષોત્તમ નારાયણ આપણને પ્રગટ મળ્યા છે. માટે ભગવાનના ભક્તો જોજો, રંક રહેતા નહીં, રંક રહેતા નહીં. બબ્બા બાજી જીતી ગયા, ભૂમાનંદ સામેના શબ્દો, બબ્બા બાજી જીતી ગયા. જગમાં જે સત્સંગી થયા, જેણે કીધો કુસંગ ત્યાગ, તે મનુષ્યના મોટા ભાગ પ્રગટ પ્રભુને શરણે રહ્યા. બબ્બા બાજી જીતી ગયા, પ્રગટ પ્રભુનું શરણ જેને મળ્યું એ બાજી જીતી ગયા. મહારાજ કરિયાણા પધારેલા, કાળુ મકવાણા મહારાજને આશ્રિત ખરા, પણ હજી એને નિશ્ચય મામતે 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 એમ થ્રે. એક દાડો મહારાજ રાતના 10 વાગે કે કાળુ ભગત હાલો ને જરાક દિશાએ ફરવા જાવું છે કે એમ કહીને મહારાજને આરે લઈ અને નદીની કિનારે આવ્યા. પછી મહારાજ વાત મેળ્યા કરો, મહારાજ કહે રામચંદ્રજી ભગવાન અને લક્ષ્મણજી અહીંથી પ્રસાર થયેલા કે તો ખારું. મહારાજ કે પાંડવો પણ અહીંથી પ્રસાર થયેલા તો ખારું. અરે દ્વારકા ગયા અંતર એ પણ અહીંથી પ્રસાર થયા તો ખારું. પણ આમ ધ્યાન ન આપે. પછી મહારાજ કે તમારે જોવાશ અને કાળું મકવાણા ચમક્યા. જોવાની વાત કરે છે? મહારાજ કે તમારે જોવાશ તો કે હા. અને મહારાજને હાજા પાડે ત્યાં બધા હામે આવીને ઉભા રહ્યા અને મારાના પગમાં ચૂક્યા. અને આ દ્રશ્ય જ્યાં જોયું કાળું મકવાણે અને કાળું મકવાણાને મનમાંથી ઓહો, જેની મહત્તા હું સમજુ છે તો પગમાં ચૂકે છે. માટે આ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી એ નિશ્ચય સર્વોપરી ભગવાન છે. અન પછી કાળું મકવાણાનો કોઈ દી સંશય મારાના સ્વરૂપમાં થયો જ નહીં. નતર આ જીવ છે ને કોઈ રીતે બહુ સાચું, હું બહુ નિશ્ચય પર ભાર મૂકું છું. એનું કારણ એ છે, નિશ્ચય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભગત છે જ નહીં. તમે લખો એને લખજો, ક્યારે મટી જાય અને ક્યારે ધૂણવા માંડે અને ક્યારે ડાકલા વગાડવા માંડે કાંઈ નક્કી નહીં. નિશ્ચયની ગાંઠ વિણાય વિના કાચો કાચો ને કાચો જ ભગત રે, કોઈ દી પાકો થાય નહીં. અને નિશ્ચય વિનાનો ભગત મારને જરાય ગમે નહીં. મારને તો અડીખમ નિશ્ચયવાળો ભગત તો જ ગમે. માટે ભગવાનનો ભક્ત અડીખમ નિશ્ચયવાળા થજો. એવી રીતે અતિ સમર્થ ને અતિ પ્રકાશયુક્ત અને અતિ મોટો મોટા એ જે ભગવાન, તે પોતાનું જે આવો ઐશ્વર્ય અને તે તેને પોતામાં સમાયને જીવના કલ્યાણ અર્થે મનુ જેવા થાય છે. હવે મારા મૂળ મુદ્દાની વાત કરીએ, એવા જે ભગવાન, કયા ભગવાન? તો બધાની અંદર જેને સામર્થ્ય મૂકી એ જ ભગવાન જીવના ઉપર દયા કરી પોતાનું બધું ઐશ્વર્ય સંકેલ લે અને આ મૃત્યુ લોક ઉપર આવી મનુષ્યની જેવા સામાન્ય ભાવથી વર્તે છે. અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિ કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરણીએ કરીને કાઢે તો નિસરે નહીં, તે તો અતિ ઝીણું લોઢું હોય તેણે કે નિસરે, તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પરૂપનું ધારણ કરે છે. કેટલા બધા નાના થઈ જાય, કીડી એનો પગ એમાં કાંટો વાગ્યો, અહીં કેવડો કાંટો ગોતો હોય કોજી. ભગવાન એટલા બધા નાના થઈ જાય, પોતે જે મહાપ્રતાપી છે, યાદ રાખજો પ્રતાપ ઓછો નથી થતો પણ બિલકુલ જણાવતા નથી, બિલકુલ મનુષ્યની જેવી ચેષ્ટા ભગવાન કરે છે. હલતા હલતા પડી જાય ને તો વાગે, રડવા માંડે બાળક હતા ત્યારે. અને મહારાજ માંદા થાય, ઔષધિ પાય ત્યારે હાજા થાય, બિલકુલ મનુષ્યના જેવી ચેષ્ટા ભગવાન કરે. પરંતુ એવી ચેષ્ટા કરતા હોવા છતાંય પણ એ મનુષ્ય નથી, વાત કોઈ દી ભૂલવી નહીં. તો ભગવાન બહુ માનુષિક લીલા કરવા માંડે ને, પછી એમ લાગે આપણી જેવા જ છે. જો ને દરબારો બધા મારીને યારે ફરતા હતા, પછી મહારાજ બિલકુલ માનુષિક લીલા કરે, દરબારો ને મળ્યું માનો લાગવા કે મારે તો આપણી જેવા જ છે. મારાના મનમાંથી બધું સારું, પણ આનો પુહાય. અને કાર્યાણી મહારાજ ગયા, અને મહારાજ કાર્યાણી અંદર આવી, અને દરબારો બધાને કહે આપણે હાલો નાવું કે ઠેકડા મારીને, તો હાલો મારા નાઈ. મહારાજ કે પણ એક શરત, માથે પાઘડી બાંધવાની ને પલળવા નહીં દેવાની. મારે કે વાંધો નહીં. અને પછી બધા પાઘડા બાંધી થયા તૈયાર. મહારાજે પેલા સુરા ખાચર ને કીધું, તમે પેલા જાશો ને, મારે કે બંદા જ હોય ને કે. અને બંદા આગળ વધ્યા, અને ઉપરથી જે મારો ધુબકો, 18 મણ વજનની કાયા રે હાથ, ઘણા હલેસામાં માથના માર્યા, પણ ગયા તળિયા સુધી. અને પાઘડું તો પલ્લેલ કાગડા જેવું થઈ ગયું. નીકળ્યા બહાર, મહારાજ ક્યાં બેજા એમ બેજા. અને સોમલા ખાચર ઉભા થયા, એને મારો ઠેકડો, એની પાઘડી પલ્લી ગઈ. બહાર નીકળ્યા સુરા ખાચર, ક્યાં આવ્યો સોમલાએ પડખે બી એક કરતા બે ભલા. એમ એક પછી એક, એક પછી એક, એક પછી એક બધા ધુબકા મારતા ગયા, બધાને પાઘડા પલ્લી ગયા. પછી મહારાજ કે અમે ઠેકડો મારી મારી કે મહારાજ મારો 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 કે. અને મહારાજ ઉભા થયા, 800 ખેસ બાંધ્યો, માથે 3 છગલાવાળી પાઘ મૂકી, અને મારા ઉપરથી જે મારો ધુબકો કેળ સુધી પાણીમાં ગયા, અને મારા સ્થિર ઉભા રહ્યા. અને અંદરથી પ્રકાશ 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 જ્યારે નીકળવા માંડ્યો, ત્યારે સુરા ખાચર સમલા ખાચર ને કે ભૂણો આપ, તારો બાપા ભગવાન છે કે. એટલે ભગવાનને પોતાનું ભગવાન પણ દબાવવામાં જ રસ હોય, સમજાય છે. ક્યારેક ઉતાવળા થાય ત્યારે એનું લગારેક ભગવાન પણ જણાય આવે છે. અને બહુ અદભુત વાત બતાવે છે મહારાજ, કે બહુ જ અમે અમારો ઐશ્વર્ય પણ દબાવીએ છીએ. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાલા તેને સમય અને મનુષ્ય જેવો થાય, તેમ ભગવાન પણ પોતાની સામર્થ્ય છુપાઈને જીવના કલ્યાણ અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે છે ભગવાન કાંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણ અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે. અને જો પોતાને મોટા પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં નો આવે. ભગવાન કેટલા બધા દયાળુ છે, કેટલા બધા દયાળુ, તમે કલ્પના કરો. ઓવડા મોટા ભગવાન એ આપણે જેવા બધા સામાન્ય મનુષ્યની વચ્ચે આવીને બેહે, વિચાર તો કરો, મનુષ્યની વચ્ચે આવીને બેહે. અને મનુષ્યની વચ્ચે આવીને બેહે એમ નહીં, ક્યારેક કોક વઢે ધખે તો સહન કરે. અરે વન વિચરણની અંદર તો મહારાજ જ્યાં જ્યાં જાય ને કોક બોલાને ક્યારેક નોય બોલાવે એનું સહન કરે. તમે આમ વિચાર કરો ભગવાનની મોટપનો, કે જીવનો આપણે કેટલી મોટી દયા છે ને. તો આવડા મોટા ભગવાન ભલામણાએ કોઈ કરોડોપતિ અબજોપતિ માણસ કયા જાઓ, હાલો મારે સરસ શિબિર ચાલે છે, અહીંની બેહવા આવે, બોલો. કરોડોપતિ માણસ બેહવા માટે નો આવે, અનંત કરોડો બ્રહ્માંડનો માલિક એની વચ્ચે જઈને બેહે. વિચાર તો કરો, સગરામના કુબામ જાય અને સગરામની તૂટેલ ફૂટેલ ખાટલી ઉપર બેહે અને એ માગેલા રોટલા ખાય, સગરામના શું દયા કરે, શું દયા. અહીં એ જ વાત મહારાજ બતાવી રહ્યા છે કે ભગવાન પોતાથી દબાવે એટલી સામર્થ્યને દબાવે, એને ઈ સ્થાન છે. કારણ કે જરા કે મારી સામર્થ્ય જો જગત જાણી જશે તો પછી એને સમાસ રહેશે નહીં, મર્યાદા બંધાઈ જાહે. એટલા માટે મહારાજ મુક્તાનંદ સ્વામી પાસે પણ બહુ સામાન્ય રહીને વર્તતા હતા, કે જેથી કરીને સ્વામીની સાથે લીલા કરવાની મજા આવે. તમે જુઓ, એકવાર સ્વામીને ખબર પડી ગયા મહારાજ સર્વોપરી ભગવાન છે, પછી કોઈ લીલા કરી જ નહીં. મુક્તાનંદ સ્વામીને ઘણી ઈચ્છા વર્તતી કે મહારાજ કાંઈક માનુષિક લીલા મારે યારે કરે, કાંઈક મશ્કરી કરે, પણ કોઈ દી ન કરે. પછી મુક્તાનંદ સ્વામી તો મહારાજ દરબારો નારે બેઠા બેઠા ઠસકરા મશ્કરીને આનંદ કિલોલ કરતા હોય ને, પછી સ્વામી બહાર ઉભા રહીને ગોખલામાંથી દર્શન કરે. મહારાજ પછી મુક્તાનંદ સ્વામીને દેખતા કોઈ દી માનુષિક લીલા કરતા નહીં, મર્યાદા કાયમ રાખતા. એટલે ભગવાન તો જીવને સમાસ થાય એટલા માટે પોતાનું ભગવાન પણ દબાવે, જરા કે જો એ લીકેજ થાય ભગવાન પણ, એટલે તરત જ જીવ અને ભગવાન વેચ્યું અંતર પડી જાય, જીવ ભગવાન સુધી પહોંચી શકે નહીં. જરાક ભગવાનને વિરાટ સ્વરૂપ દેખાડ્યું મહાભારતના યુદ્ધમાં, અર્જુન જેવો ગાંડો થઈ ગયો, કૃપાનાથ બંધ કરો બંધ કરો બંધ કરો, મારથી દેખ્યું નથી જાતું. તો પુરુષોત્તમ નારાયણ પોતાનો પ્રતાપ દેખાડે તો સામાન્ય જીવ ક્યાંથી સહન કરી શકે, માટે ભગવાન પોતાનો પ્રતાપ દબાવતા જ રહે છે. અને જો પોતાનો પ્રતાપ દેખાડે તો બ્રહ્માંડ પણ ગણતરીમાં ના આવે. એવી રીતે મહિમા એ સહિત જે ભગવાન નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢ થયો હોય તેને કાળ કર્મ માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. પછી નિત્યાન સ્વામી પૂછ્યું છે, એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યકૃતિ તન ધરે છે? અનુક્રમથી ભગવાન પૃથ્વી પર આવે છે. અનુક્રમથી એટલે મહાપુરુષમાં સામર્થ્ય મૂકે, અક્ષરમાં સામર્થ્ય મૂકે, વિરાટમાં સામર્થ્ય મૂકે, વિષ્ણુમાં સામર્થ્ય મૂકે, ભગવાન પણ મૂકે, પછી પૃથ્વી પર આવે ને ભગવાન તરીકે પ્રસિદ્ધ થાય, એમ અનુક્રમ પ્રમાણે આવે છે કે અનુક્રમ વિને આવે છે? પછીજી મહારાજ બોલ્યા છે, અનુક્રમનો કાંઈ મેળ નથી. ત્યાં દ્રષ્ટાંત, જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિશે ડૂબકી ખાય, તે ડૂબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નિસરે, અથવા કાંઠે નિસરે, અથવા આસપાસ નિસરે, તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિશે ડૂબકી ખાય ને ગમે તો ત્યાંથી પાદરાજ મનુષ્યાકૃતિ ધરે છે, અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિ ધરે છે. અનુક્રમથી પણ આવે ને પાદરાય આવે, મોટા ભાગે અનુક્રમથી આવે છે, સમજાય છે? મોટા ભાગે અનુક્રમથી આવે છે. મહાપુરુષ, પ્રધાન પુરુષ, વિરાટને માધ્યમ બનાવીને મોટા ભાગે આ પૃથ્વી પર ભગવાન પધારે છે. આ ફેરી શું કર્યું છે લાલજી બાપા? પાધરા, અક્ષરધામ ડૂબકી કાઢી સીધા ધર્મ ભક્તિને ઘેરે પ્રગટ થયા, વચ્ચે કોઈ અનુક્રમ નહીં. માટે મારે અંત્યના 38માં કીધું, મારે કે સાંખ્યાદિક શાસ્ત્રના માધ્યમથી આત્યંતિક પ્રલય જ્યારે થાય ત્યારે કશું જે બચવા પામતું નથી પુરુષોત્તમ નારાયણ એનું ધામ, અને એના મુક્ત જ રહે છે એવા જે પુરુષોત્તમ નારાયણ એ દયા કરી આ તમારા સર્વ કોઈને નયન ગોચર વર્તે છે, તમારા સર્વ કોઈની ઉપાસના કરો યોગ્ય છે, તમારે ઈષ્ટદેવ છે એ સર્વ કારણના કારણ છે, એ સર્વ અવતારના અવતારી છે, એ સર્વોપરી વર્તે છે. એટલે આ ફેરી કેમ આવ્યા ખીમજી ભગત? સીધા ડાયરેક્ટ નો વાયા, સીધા અક્ષરધામ સંકલ્પ કર્યો અને પૃથ્વી પર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. પણ ઘણાને છે ને હજી ડખબખ સમજાતું નથી કે બદ્રિકાશ્રમમાં શાપ થયો ને અક્ષરધામ ક્યાંથી આવે. પણ હરિલીલામૃત વાંચજો, હરિલીલા કલ્પતરુ વાંચજો, એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, શાપ થયા પછી સ્વયં ભગવાન નારાયણ પણ ઉદાસીન થયા અને ધ્યાન કરી અક્ષરધામમાં પહોંચ્યા. અને ત્યારે પુરુષોત્તમ ભગવાન શ્રીએ કહ્યું, તમે ચિંતા ન કરો, અમારે મૃત્યુ લોકની અંદર પધારવું છે, કોઈ નિમિત્ત ઊભું થાય તેમ નહોતું, માટે અમે તમને નિમિત્તરૂપ બનાવ્યા છે. તમે ધર્મને ભક્તિને પણ કહેજો, અમારા કલા અવતાર અંશ અવતાર તો ઘણા બધા થયા છે, પરંતુ અમારે જેવું કાર્ય કરવું જેવું નથી થયું, માટે અમે પોતે પુરુષોત્તમ ધર્મને ભક્તિને ઘેરે પ્રગટ થશું, અનંત આત્માને અમારે શરણે લેશું, દેહને મૂકીને અમારું દિવ્ય ધામ આપશું. ઘણા ડખો સમજાતો નથી જી, બોલો ભાગશણે સમજાય, ઉપાસની વાત તો ભાગશણે ના પડે. ક્યારેક ક્યારેક આપણા મનમાં આશ્ચર્ય થાય, પહેલી બીજી વાર જ ભગતનો કોન્ટેક થયો પણ એને તરત આ પડી જાય, ત્યારે એમ લાગે પુરુષોત્તમ નારાયણ સમજવા માટે પૂર્વના પુણ્યની જરૂર પડતી, તરત આ પડે પુરુષોત્તમ નારાયણ, બસ આ જ ભગવાન, આ જ પુરુષોત્તમ નારાયણ. અરે બિહારમાં અમારે હું ભક્તોનું નામ છું લ્યા, રામભાઈ ને બધા બિહારી, તમે વિચારો બિહારી, મચ્છી ખાનાર, એનો દીકરો કિશોર છે ને મને ક્યાં સ્વામી પપ્પા એટલી બધી મચ્છી ખાતા, ખેતરવાળી જાય ને તો એમને કાચી ને કાચી ખાઈ જતા કે, પરંતુ સત્સંગ સમજાણો અને એવો સત્સંગ સમજાણો, એવી મારી સર્વોપરી નિષ્ઠા. ચારેક વર્ષ પહેલાં આપણે પારણ કરવા માટે ગયેલા બિહારમાં, હિન્દી ભાષામાં પારણ હતી, સત્સંગ જીવન, હા ડરવાનું કોઈ નથી, કરવી તો એની જ કરવી ને, ભલા માણસ પ્રગટના ગુણ ગાય ને, અને સત્સંગ જીવનની પારણે ભક્તો 5,000 હરિભક્તો આવે, એટલે પરોક્ષના બધા, ત્યાં તો હરિભક્તો ઓછા ને, અરે બધા મહંત આવી ગયેલા આજુબાજુ, બધા રામજી મંદિરો ખૂબ છે એના મહંત આવી ગયેલા, અને ગયા પેલા પૂછતા તમારે જ આવવું છે અને તમારા સ્વામિનારાયણના સાધુ આવે ત્યારે બધા પ્રશ્નો પૂછવા છે, ઓલા ભક્તો કે વાંધો ને તમે તાર પૂછજો, અને કથામાં બેઠા એક દાડો ને બે દાડા ને ત્રણ દાડા, ભક્તો એમને પહેલા દાડે કીધું તા બધા કે પ્રશ્ન કરવાના, મેં કીધું વાંધો નહીં, એને કહેજો 4 પૈસા આવે, પછી કેવડાવ્યું જાઓ એને કહો પ્રશ્ન પૂછવા તો આવે, પછી આ ભક્તો ગયા, હાલો અમારા સ્વામી કીધું કે પ્રશ્ન પૂછો, એ કે અમારે કાંઈ પ્રશ્ન નથી, બધા સમાધાન થઈ ગયા કે સ્વામિનારાયણ ભગવાન છે. અને ભક્તો આનંદની વાત એ, એવા પ્રાંતની અંદર 300 જણાએ નવી કંઠીઓ પહેરી, પણ બધા મચ્છી ભોગી, દારૂ તો બધા નહોતા પીતા પણ મચ્છી બધા ખાય, એટલે કીધું આને સીધી કંઠી ન પહેરાવે, અમે કીધું કંઠી પહેરાવી, આખો દાડો નિરાહાર ઉપવાસ કરો, સાંજે બધા સ્નાન કરીને આવો ને તો પહેરાવીએ, ખબર તો પડે ને કેટલો ખપ છે, આખો દી નોકડા ઉપવાસ કરાવ્યા અને પછી સ્નાન કરીને આવ્યા, બધાને કંઠી પહેરાવી, 300 જણાએ કંઠી પહેરી, અઠવાડિયા પહેલા રામભાઈ ફોન હતો, મને કે સ્વામી એક એક જણા જેમ નિયમ ધારણ કરાય એમ જ વર્તે છે, કોઈ વ્યસન નથી. અને સ્વામી રોજ અમે એક કલાક ધૂન કરીએ છીએ. અને મંદિર કરવા ક્યારે આવો છો? જોકે ગયા વર્ષે આપણે ત્યાંય પણ સરદારમાંથી જ રૂપિયા આપ્યા હતા અને જગ્યા મંદિરને લઈ લીધી છે. આવતા વર્ષે સંકલ્પ છે કે બિહારમાં મંદિર કરવા માટે જવું છે. તે તમે પાસે કાંક આપજો કે ભૂલી જાઓ, ઢગલા કરી દેવાના મંદિરો જ્યાં થતા હોય ને ઢગલા કરી દેવાના. સાચી વાત કે ખોટી વાત? ઢગલા જ કરી દેવાના મંદિરો થતા હોય. એ તમે તમારું ઘર ખાલી કરવાનું નથી કહેતો, ઢગલા કરો ઘર નહીં ખાલી થાય, ભરાય રહે, ઉલટાના ભરાય જાહે. એક તો બતાવો દાન આપે પછી ભિખારી થયો હોય, બાકી લાવો તમને હજારો દેખાડી દો બેવડા ભિખારી આટા મારે પી પી બેવડા રંગ થઈ ગયા. ઠાકોરજી માટે જ વાવરેનું કોઈ દી ન ખૂટે. બિહારમાં ભક્તો ભગવાન સ્વામિનારાયણની લિંગટ ગાંઠો વળી અને કેવી સ્વરૂપ ઉપાસના. જ્ઞાના ભક્તો બધા કહે સ્વામી આ તમારા ભક્તો છે ને, અમારી જય નથી બોલતા કે જરા કોને? મેં કીધું જ્યાં તો બોલજો, એમાં કાંઈ વાંધો નહીં, પછી જ્યાં બોલવાની શરૂ કરી બોલો. એવા દડહડી ભક્તો ત્યાં, એટલે કોઈ કોઈને સિદ્ધિ ગાંઠ વળી જાય ભક્તો. માટે ગોપાળન સ્વામી કે પોતાના કરતા શ્રેષ્ઠ મળે તો સમાગમ કરો, ને તે પોતાની સમકક્ષ કરો, પણ ઉતરતાનો તો કરવો જ નહીં. આમ ગબરગંડ હોય ને ઉપાસનામાં ગબરગંડ, એનો તમે સમાગમ કરવા દો તો તમને ગબરગંડ કરી નાખે. માટે જે ધડાકાબંધ ઉપાસના ધરાવતો એનો સંગ કરજો, કે જેથી કરીને ઉપાસનામાં કોઈ સંશય ન થાય અને પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને પામી શકાય. એમ વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે. ફરી વાર મારે લેવા, જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે. અત્યંત ત્યાગી હોય, ગમે તેવી પ્રવૃત્તિની ક્રિયા કરાવી તો કરે. આ નિશ્ચયને અને પ્રવૃત્તિનો શું સંબંધ લાગુ પડે? બહુ તાત્વિક પ્રશ્ન છે. મહારાજ કે ગમે તેવો ત્યાગી હોય ને એની પાસે ગમે તેવી પ્રવૃત્તિની ક્રિયા કરાવીએ તો રાજી થકો કરે, તો નિશ્ચયને અને પ્રવૃત્તિને શું લેવા દેવા? સમજાય છે? બુદ્ધિ પોગેશ પોગેશ બુદ્ધિ, યાદ રાખજો. બુદ્ધિ પગાડી આપણે મહેનત કરીએ. અતિ નિશ્ચય હોય એનો મતલબ હોય તો ભગવાન પણ પ્રત્યે અતિ, બસ આ જ ભગવાન છે, બીજી વાત નથી. અતિ ત્યાગી હોય એટલે સંસારમાં એનું મન ક્યાંય લાગતું નહીં. શું કામ ન લાગતું હોય? શું કામ ન લાગતું એનું મન? ભગવાનને રાજી કરવા માટે. અને પછી આ જ ભગવાન છે એને રાજી કરવા માટે સંસાર છોડ્યો, એને રાજી કરવા માટે દુનિયા નાતો તોડી નાખ્યો, અને પછી ઈ એમ કે આ પ્રવૃત્તિની ક્રિયા કર તો એને રાજી જ કરવા છે, શું કામ પછી ન કરે? સમજાવણ તમને. એટલે પછી એને ગમે તેવી પ્રવૃત્તિની ક્રિયા સોંપે તો એ રાજી થકો એ કરે, ક્યાંય અટકે નહીં. અને એટલે તો નિષ્કળાન સ્વામી જેવો વૈરાગી પુરુષ પેલા છોકરાને પાસે મૂક્યા ઘરવાળાએ, એની હાઉને કીધું ઉપાડો તો આ પોઠ્યો નથી પરાહો મૂકે, બે પાટા જીખશે ને તો ગોટો વાળી દેહે. આવા મહાવૈરાગી પણ એ નિષ્કળાન સ્વામી ધોલેરામાં જાતે ચૂનો પેલે, ધોલેરામાં જાતે કમાન બનાવે, અરે ગઢપુરમાં જાતે ઓરડી મઢે, વડતાલમાં જાતે હિંડોળો બનાવે, કેટલી પ્રવૃત્તિ! પણ કારણ પુરુષોત્તમ નારાયણનો પૂર્ણ નિશ્ચય હતો, એમાં જરાય ડગમગાટ હતો નહીં. પણ સામાન્ય જીવને સમજી ન આગે. અરે જનુની જીઓ રે ગોપીચંદની કીર્તન જયારે બનાવ્યું ને ત્યારે પૌરસના કવિ કે ઓહો આવું અદભુત કીર્તન બનાવનાર છે કોણ, એને મળવું પડશે એકવાર. મળવા માટે ગઢપુર આજ ખબર પડે સ્વામી ધોલેરા ધોલેરા પહોંચ્યા, અને બીજાને પૂછ્યું એટલે આ કીર્તન બનાવનારા છે કોણ, અમારે મળવું છે. એને કે મોટો ગાદી થઈ ગયો બેઠા છે, સ્વામી સ્વામી ચૂનો પીલતા હતા અને આખું શરીર સફેદ થઈ ગયું. કોઈ કે કીધું જો આ ચૂનો પીલે નહીં. ઓહો આવા આણે કીર્તન રચ્યું. અને ત્યારે ત્યારે નારા સંતોના મોઢામાં શબ્દ નીકળ્યા, છે તો રતન, છે તો રતન પણ તમને ઓળખાશે નહીં. ઓળખાણ થાય એનું કામ થાય, ઓળખાણ થાય એનું કામ થાય. અરે વડોદરામાં સવારી નીકળી રઘુજી મારની ગુણાતીતાનું સમય બેઠેલા, પણ આ ખેસિયાન બે ચાર થીગડા મારેલા, એટલે કેટલાક લોકોના મોઢામાં શબ્દ નીકળ્યા, ઓહો સ્વામિનારાયણના આચાર્ય તો બહુ જોરદાર છે, પણ આ બાવો સવારી શોભાન નથી દેતો. સ્વામી બગીન ભેગા બેઠેલા, આ બાવો બગીન શોભાન નથી દેતો. અને એ વખતે સ્વયં રઘુજી મારાના મોઢામાં શબ્દ નીકળ્યા, છે તો રતન પણ તમને ઓળખ્યામાં નહીં આવે, છીથરે વીટેલું રતન છે એમ. એમ બગજો, માયિક દ્રષ્ટિથી ભગવાનનો ભગત કોઈ દી ન ઓળખાય, માયિક દ્રષ્ટિથી ભગવાનના સંત કોઈ દી ન ઓળખાય. મારના વચનો છે વડતાલના 11મા વચનામૃતમાં, મહારાજ કે બ્રહ્મરૂપ થાય ત્યારે બ્રહ્મરૂપને ઓળખી શકાય, એ વિના કોઈ દી ઓળખી શકાય નહીં. અને બ્રહ્મરૂપને ઓળખે તેથી જ બ્રહ્મરૂપ થાય. અદ્ભુત વાત છે. બહુ સરસ મહારાજ એ વાત બતાવે છે. મારે કે ગમે તેઓ ત્યાગીઓની પાસે ગમે તેવી પ્રવૃત્તિની ક્રિયા કરાવે તો રાજી થકો કરે, પણ તેમાંથી પાછો અઠે નહીં અને કચવાયને પણ કરે નહીં, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ, પહેલું લક્ષણ રાજીપે કરે પ્રવૃત્તિની ક્રિયા. ગમે તેઓ પોતામાં કોઈક સ્વભાવ હોય, અંતે કોટી ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય, ને જો તે સ્વભાવને મૂકી આવવાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે. ગમે તેવો સ્વભાવ હોય, ગમે તેવી પ્રકૃતિ હોય, પોતાની ગમે તેવી લિંગટ ગાંઠ વાળેલી હોય, પણ પુરુષોત્તમ નારાયણને એ ગાંઠ છોડાવવાની, સ્વભાવ છોડાવવાની ઈચ્છા જોવે એટલે તરત છોડ દે. મગ્નિરામ મૂકી દીધું ને, મહારાજ કે માથે તોલો કરાવો, કરાવ્યો માથે આ જૂતા અને ચપ્પલનો ગાહડો વાળો અને પ્રદિક્ષણા ફરો ફેર્યા, મોઢામાં ખાસડો લઈ માફી માગો, માફી માગી તારો કૂતરો તારી ગયા કૃપાનાથ મને તારે શરણે લે. કેમ એમ થયું? શારદા દેવી આવી નિશ્ચય કરાવી ગયા હતા, મગ્નિરામ જેને માટે તે સંસાર છોડ્યો તે જ પોતે આ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. હવે મને મૂક, અને વળી ગયા ને હતું લિંગસ ગાંઠ વળી ગઈ તે નિશ્ચયની, જેથી કરીને થઈ શક્યું. અને ત્રીજું એ લક્ષણ છે, પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડી માત્ર રહેવાય નહીં. પોતાની અંદર કાંઈક અવગુણ હોય તેમ છતાંય પણ ભગવાનની કથા કીર્તન અને સંતના સમાગમ વિના ઘડી માત્ર રહેવાય નહીં. અને પોતાનો અવગુણ લે ને સંતનું અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનું અતિ મહિમા સમજે એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રાર્થ યોગ્ય કરીને કાંઈક વર્તમાનમાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન જ થાય. અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તોય પણ તેના કલ્યાણમાં ફેર છે. ત્યાગ નિયમ એના કરતા પણ નિશ્ચયની દ્રઢતા વિશેષ બતાવી. ત્યાગને ગૌણ નથી કર્યો, પરંતુ ત્યાગ ગમે એવો પણ નિશ્ચયમાં જો કાચો છે તો મહારાજ કે કાચો રહેવાનો છે. માટે નિશ્ચયની ગાંઠ વાળી અને પછી મારા ભગવાનને રાજી કરવા માટે તમામ સાધનો કરવા એવો કહેવાનો મારો હેતુ છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.